शरमरीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तममुदा धर्मनन्दनमहं विचिन्तयन् ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः श्रीसहजानन्दस्वामिने नमो श्रीघनश्यामाय नमो बोलो श्री स्वामीनारायण भगवान श्री घनश्याम महाराज श्री लक्ष्मी नारायण देव श्री नर नारायण देव श्री रामचंद्र भगवान श्री कृष्ण कन्हैया लाल श्री काष्ठ भंजन देव ओम नमः पार्वती पतये हर हर महादेव नित्यं कुर्यात् सतां संगम भक्तिं च नवधारेः कुसंगं नैव कुर्वीत गृहासक्तिं च मूढव सर्वावतारी सर्वनियंता वेद वेदांत के यह अणु अणु में व्यतिरेक स्वरूपे वास करता छताय साकार स्वरूपे ब्रह्मधाम निवासी एवं भगवान स्वामीनारायण धरती ऊपर प्रगट थई 11 वर्षनी वये माता ने हरि गीता नो उपदेश करे छे। भगवान गृहस्थना धर्मों माता ने समझावी रहा छे। प्रभु कहे छे कि गृहस्थो यथाकाल पोष्य वर्ग नु पोषण करे नतु पीड़िये एमना संबंधी वर्गनी एमने संभावना राखवी जोईए एमने पीड़ा नहीं करवी जोईए। अन्नाम्ब वस्त्रे अतिथिम तोष्य सर्वदा गृही अन्न वस्त्रादिक द्वारा अतिथिओनी कायमने माटे संसारीओए पूजा करवी ए एमना हितनु छे। ए लोकोए आ अतिथि पूजन कायमने माटे करवू जोईए। नित्यम कुरिया सताम संगम हमेशा ने माटे साधु पुरुषों समागम राखवो जोईए। सुखी थवा इच्छता निर्बंधन जीवन जीववा मांगता एवा सद्गृहस्थोए हमेशा साधु संतो साथे हित राखवू साधु संतो साथे सहवास एमनो समागम अने गमे ते द्वारा संतनो संबंध हमेशा ने माटे राखवो। जे गृहस्थ साधु पुरुषनो संग छोड़ी दे छे ते गृहस्थ ने संसार में जरूर बंधन थाय छे। भगवाने आ बाबत ऊपर बहु वजन आप्यु छे। महाराजे शिक्षापत्री में पण प्रतिदिन साधुनो समागम करवानुं कह्युं छे। आपणा संतो पण अनेक पदों में आ वात रजू कर्या ज करे छे। संत समागम कीजे हो निश्चय दिन संत समागम कीजे निश दिन निश रात दिवस एटले दिवस मतलब के रात्रि दिवस तमे संत समागम करो। अहींया पण भगवान माता ने एम कहे छे कि नित्यम कुर्या सताम संग हमेशा साधुनो संग राखो। समय एने माटे फाळवो जरूरी छे। घणा लोको एवुं कहे छे कि अमारे समय नथी एम पण खरेखर साधुनो समागम करवा माटे तमे समय नहीं काढो तो तमारे भवाटवीमां भटकवानो समय काढवो ज पड़शे। संसारमां जन्म मरणना प्रवाहमां वहेवानो समय तमारी पासे हाजर थईने ऊभो रहेवानो छे। माटे आ संसारनी थोड़ी घणी विटंबणा माथाकूट डखो बधो ओछो करीने साधु संगमां रहेवू बहु जरूरी छे। अति जरूरी। तमे दुनियाना कोई पण मोक्ष माटे रचायेला सद्ग्रंथमां डोक्यू करीने जोशो तो तमने आ पासू तो मजबूत रीते वर्णवामां आवेलू देखाशे કે મોક્ષ ઈચ્છતા મુમુક્ષુ હંમેશાને માટે સંત સમાગમ કર્યા જ કરવો. જેટલો થશે એટલો નફામ છે. સમય કાઢો, ન મેળ ખાય તોય પણ કાઢો, નહીં તો આ દુનિયામાં એવું છે ને, મરો ત્યાં સુધી નૈરાશ મળે એમ જ નથી. તમે ચાઈને જો ન સમય કાઢો તો મળે એમ જ નથી. અને મને તો એમ લાગે છે કે કેવળ બાના છે, સમય નથી એવું કેવળ લોકો બાનું જ કાઢે છે, ન મળે એવું બને જ નહીં. તમને બધું જ કરવાનો સમય મળે તો સંત સમાગમ કરવાનો સમય કેમ ન મળે? તમને સગાવાલાને મળવાનો સમય મળે છે, મહેમાન આવ્યા તો એમની સાથે કલાક બે કલાક બેસવાનો સમય તમારી પાસે છે, ગ્રસ્ત આશ્રમ કરીને બેઠા છો તો પોષ્ય વર્ગના પોષણ માટે સમય મળે છે, શારીરિક ક્રિયાઓ વિષય વગેરેના સ્વીકારના સમયો તમારી પાસે છે, તો પછી સંત સમાગમનો સમય કેમ નથી? હા, એવું અટવાઈ જવાનું હોય તો થોડા દિવસ આપણે ન સમય કાઢી શકીએ, પણ જરૂર એવા મહિનામાં અમુક દિવસો કે વર્ષમાં અમુક દિવસો તો આપણે ફ્રી કરી શકીએ. હા, અમુક રજાઓ તો સંત સમાગમ માટે આપણે ગાળી જ શકીએ. આ એકાદ બે રજા આપણી મંદવાડાનો વખત હોય અને ઘરના બધા માંદા પડ્યા હોય તો અમે દવાખાને લઈ જવા લાવવા દોડાદોડીમાં આપણી અમુક રજાઓ અને અમુક સમય વેડફાઈ જાય, પણ પછી કાયમ ઘરે થોડા બધા માંદા રહે, સમય કાઢો તો મળે. મારો કહેવાનો અર્થ કે આનો મહિમા સમજીને માણસે સમય ફાળવવો જ જોઈએ, આ સમજવું જ જોઈએ. ઘણા ભક્તિ કરે છે પણ આ વાતને નથી સમજતા, એને એટલો વિચાર નથી આવતો કે મોટા મોટા સંતોએ એવમ ભગવાને અનેક જગ્યાએ આ વાત લખાવી છે કે હંમેશા સાધુ સમાગમ કરો, સાધુ સમાગમ કરો. છતાંય પણ માણસ એકવાર મંદિરે દર્શન કરી અને પટ લઈને મંદિરના પગથિયા ઉતરીને ધંધે લાગી જાય છે. ભલું એકવાર દિવસમાં ભગવાનને પગે લાગવા આવે છે, એટલો એ માણસ સાત્વિક અને ભગવદ્ ભાવવાળો, પણ એણે પોતાની જિંદગીની અમૂલ્ય ક્ષણો બધી જ વ્યવહાર માટે જ અને કેવળ આ લોકના ભૌતિક સુખ માટે જ વેડફી, એ બહુ ખોટું કર્યું. એને જરૂર સત્સંગ માટે સમય કાઢવો હતો. કમસે કમ દિવસમાં એક કલાક તો તમે ભગવદ્ ભક્તો સાથે, સંતો સાથે ગાળો જ જો સુખી થવું હોય તો. જિંદગીમાં 24 કલાક તમને રોજે રોજ ઈશ્વરે આપી છે. 24 કલાકમાં તમારે જે ઊંઘવું હોય, જે વ્યવહાર કરવો હોય, જે બૈરા છોકરા અરે બેસવું, ઉઠવું, બોલવું, વ્યવહાર કરવા હોય કરો, પણ 24 કલાકમાંથી 1 કલાક તો તમે એવો ફાળવો જ કે 1 કલાક તમે સંતોની સાનિધ્ય બેસી શકો. હા, સંતો મનનીય પ્રવચન આપતા હોય, સંતો શાસ્ત્રમાંથી શબ્દો ટાંકી ટાંકી, શ્લોકો ટાંકી ટાંકી અને સદવિચારોના સૂત્રો બોલી બોલી અને તમને જ્યારે અતિ ઉત્તમ જ્ઞાન પીરસતા હોય અને એવા સમયે તમે કેવળ વિષય સુખ પાછળ ને સંસાર વ્યવહારના નાશવંત ડખ્ખામાં પડ્યા હો, ત્યારે એમ લાગે કે આ જીવને ખરેખર મોક્ષનો ખોપ નથી. એમ આટલું ખાસ ધ્યાનમાં લ્યો, નિત્યમ કુરિયા સતામ સંગ્રહ, આ કોઈ દી ચૂકવું નહીં, ક્યારેય નહીં, કદી નહીં. એમ સુખી થવું હોય તો કાઢો સમય. અને સાચું કહીએ તો 12 મહિનામાં 1 મહિનો તો સત્સંગ માટે તમારે ફાળવી રાખવો, ખરેખર આગળ વધવું હોય તો. 12 મહિનામાં 1 મહિનો, 11 મહિના ઊંધે માથે સંસારમાં રહ્યો, પણ 1 મહિનો હવળે માથે થઈને સાધુ પાસે આવી જાવ. 1 મહિનો 360 દિવસમાં ફક્ત 30 દિવસ, 330 તમે તમારે જે કરવું હોય, પણ એમાંના 30 દિવસ બચાવો, બચાવો. એમ બધા દિવસ ભડકો થઈ જાય છે, હા, આખી જિંદગી હળગી જાય છે, એમાંથી થોડીક જિંદગી જો બચી જાય. ઘરમાં 10-15 જણા બધા મરી જવાના હોય, એમાં 2-3 જણા બચી જાય, ઘણું કહેવાય. આખી જિંદગી મરી જ જવાની છે આમનામ, પણ એમાંથી કંઈક થોડીક ક્ષણો જો સંત સમાગમ માટે ફેળવાઈ જાય અને કંઈક સમજવાની વાત જો ગળે ઉતરી જાય તો ઘણું સારું થાય. આમાં કંઈક મહત્તા હશે, કંઈક વિશેષતા હશે, તો જ મહારાજે વારંવાર આને દોહરાવ્યા કર્યું છે ને કે સંત સમાગમ કરો, સંત સમાગમ કરો. એ તથ્ય વગેરેનું જશે, નકામું જ હશે, તો પછી મોટા પુરુષોએ કહ્યું શા માટે? આપણને કદાચ એવું લાગતું હોય કઈ બહુ જરૂર નથી, એમ માળા કરીએ જ છે ને, સવારે રોજે 5 માળા કરીએ જ છે ને, સત્સંગ તો કર્યો જ કહેવાય ને, એમ માટે એવું કઈ નહીં. ઘણાના આવા વિચારો હોય છે, અમારે મંદિર તો રોજે જવાનું જ બસ એમ, બાકી બાકી શું બીજું શું વળી, એમાં વળી બીજું શું આવે, એમ મંદિર જવાનું, પછી ધંધે જવાનું, પછી એમ નામ જિંદગી પૂરી કરી ઉકલી જવાનું. એમ સંસાર કર્યો એટલે શું, પત્ની કરીને બે ચાર દીકરા થયા અને એકાદું મકાન બાંધ્યું, કઈક થોડી ઘણી મૂડી કરીને પછી ટોલી જવાનું, પાણી મચરા થાય ને ટોલી જાય, ખેતરમાં ઘાસ થાય ને મરી જાય, એમાં આપણે માણા થઈને મરી જવાનું, બાકી બીજું વિશેષ શું છે વળી. એવું નહીં, આપણે તો ભગવાન મેળવવામાં સાવધાન થવાનું છે, એ વિશેષ છે, કંઈક કરી લેવાનું છે. અને એ વળી આ ક્ષેત્રે એમ, અન્ય ક્ષેત્રે તો ઘણું બધું ઘણાય કરે છે. હા, નિત્યમ કુર્યાત સતામ સંગ ભક્તિમ ચ નવધારે હે, અને 9 પ્રકારની ભક્તિ હંમેશા કરો. નવે નવો પ્રકારની થોડી ઘણી તો કરો જ, પછી કમસે કમ તમને અંગ ન હોય તો ઓછી કરો, જે અંગ હોય એ વધારે કરો, માળા ફેરવવાનું બહુ તાન હોય તો ઓછામાં ઓછી 108 જેટલી ફેરવો, એમ વધારે નો ફરજ થાય ને. દંડવટનું અંગ હોય તો 108 કરવા ઓછામાં ઓછા, પછી એથી વધારે નહીં થાય ચાલશે. વાંચનનું અંગ હોય તો 5-25 વચનામૃત રોજ, નિષ્ફળ કાવ્ય ભક્ત ચિંતામણી વાંચી વાળું 1-2 કલાક બેસી જ જવું. એવું કઈક કરીએ તો કર્યું કહેવાય ને, આ તો ટાપાટ અહીંયા ઠંડા થઈયા અને કેટલી મહેનત કરીએ તો ઘણા એમ કે એક માળા ફેરવીશ તાર, તમે બહુ કોશો, તમે 1 કલાકથી કોશો તો એ કઈ વાંધો નહીં, 1 કરીશ બસ, કઈ મોડું ઉઠાતે નહીં હો, મોડું ઉઠાય તો નહીં હો. આવા ભણના દીકરા ભટકાય હવે, અમારી જિંદગી બગાડવા, અમારી જિંદગી બગાડવા. હા, એને તો સુધરવાનું જ ન હોય, ઉલટાના અમને બગાડવાના હોય, એટલે કાંઈક સમજાય તો સારું એમ. સંગમ ભક્તિમ ચ નવધા હરે હે, નવધા ભક્તિ કરો, પરિક્ષણા કરો, માળા કરો, પૂજા કરો. હે, સવારમાં 1/2 કલાક શાંતિથી ભગવત ધ્યાન પૂજા, આવું કંઈક આત્માના કલ્યાણ માટે થઈ જાય તો ઘણું સારું, નહીં મરી જ જવાનું જ છે. આવે છે મોત, ગાજતું આવે છે, ગમે ને આઘા પાછા ઊંચા નીચા થશો ને તો એ ઝડપ લઈને પકડી લે. હવે દુનિયા આખીના ડોક્ટરો તમને ભેગા કરી નાખજો ને, હે, ઘરમાં કીડીઓ ઉભરાય એમ ડોક્ટરો ઉભરાય તોય વચ્ચે મરી જાય આપણે, બોલો. નાકમાં મોઢામાં કાનમાં બધે કેટલી નળીઓ ઘાલીને ડોક્ટરો પચી ફરતે ઊભા હોય, એની વચ્ચેથી જમદૂધ ગળે જાલીને ઉપાડીને ઠમઠોરીને લઈ જાય. હાલ દીકરા હાલ તો ક્યાં હવે ન રહેવાય દીકરા, આ બધા ડોક્ટરો નળીઓ ઘાલીને જીવાડી દેતા હોય તો 2-3 વર્ષના કોઈક જડે. હે, નળીઓ ઘાલીને કોઈ 300 વર્ષ રાખ્યો જ કોઈ ડોક્ટરે, 400-500 વર્ષનો નળીઓ ઘાલેલો કોઈ હોય તો મને બતાવજો, હાલે જ નહીં કશું. કુદરતના કાયદા આગળ બધા બિચારા નમીનો હેઠા બે જાય ક્યાં. માટે કહીએ છીએ કે સમય ઈશ્વરે આપ્યો છે, એમાંથી હાવ વેડફી ન નખાય, એને સત્સંગમાં ભજનમાં ઉપયોગી બનાવી દેવાય, એમ સમયને ઉપયોગી બનાવી દેવું. 1 મિનિટ 2 મિનિટમાં ઘણું બધું ભજન થઈ શકે છે, સમજી શકાય તો. 2 જ મિનિટની તમને ફુરસદ મળે તો 2 મિનિટ તમે ભગવાનનું ચિંતન કરી લો તો ઘણું બધું થઈ જાય, એમ ઘણું. ભક્તિ માટે સમય ફાળવતા તો મને એમ લાગે છે સમય બગાડી બહુ નાખે છે માણસો. કૃષ્ણ ભગવાન ગોપીઓનું માખણ ખાતા એના કરતા ઢોળતા ને બગાડતા બહુ. એટલે ગોપીઓ કહેતી હતી કે તમે ખાવ એનો કઈ વાંધો નથી, ઢોળો ને બગાડો છો બહુ, તમે ખાતા નથી ને માકડા ને ખવડાવો છો, માકડા ને ખવડાવવા સારું અમારું માખણ છે. એટલે આ સંસાર માટે તમે જે સમય બગાડો ને માકડા ને ખવડાવવા જેવું જ છે, એ કઈ એના સારું આ જિંદગી નથી કયો. હા, બૈરા છોકરાને પૈસા કમાવાનું, ઘર કરવાનું, 4-5 છોકરા કરવા, એટલું જ કઈ જિંદગીનું ફળ નથી. હા, એ તો એક એક ગુણને પૂછી જવો, અમારે 1.5 ડઝન છે એમ કે. એટલે એ બહુ મોટી વાત માનતા હો તો કહેવાય નહીં એમ ખરેખર, પછી તમારી જેવી માન્યતા મુબારક. પણ અમે તો એવું માનીએ કે તમે ભક્તિ કેટલી કરી, તમે સત્સંગ કેટલો કર્યો, તમે આત્મચિંતન કેટલું કર્યું, તમે પરમાત્માની મૂર્તિ સિદ્ધ કેટલી કરી, તમે બ્રહ્મચર્યનું પાલન કેટલું કર્યું, તમે લોકોનું ભલું કેટલું કર્યું, હે, તમે કેટલાના આંસુડા લૂછ્યા, હે, તમે રડતા કેટલા હસાવ્યા, એ હિસાબ આપો તો તમે કાંઈક નવું કર્યું કહેવાય એમ. કુસંગ મને આવે કુરિયા તને ક્યારે તમે કુસંગ નો કરજો ભલા છે ને, સત્સંગ કદાચ તમારાથી ન થાય તો કઈ નહીં, પણ કુસંગ તો કોઈ દિવસ ન કરશો, ભાવ ખરાબ હતો તમને એમ થાય વળી કુસંગ શું હશે, એ કઈ જાતનું જનાવર છે અને કેટલા પગ છે, પૂછડું હશે કે નહીં હોય. સત્સંગમાં તો સમજ્યા કે સાધુ પાસે બેસવું, જવું, વાત સાંભળવી, કથા સાંભળવી, નિર્માની થવું, હાથ જોડવા, હે એ બધો સત્સંગ કહેવાય. સંતો કંઈક કહે સાંભળી લેવું એ બધો સત્સંગ, પણ કુસંગ વળી કઈ જાતનો છે, બહુ ભાઈનો કુસંગ છે. પહેલી વાત તો એટલી સમજી લ્યો કે જે નાસ્તિક માણસ છે, જે સંતો પ્રત્યે દ્વેષ રાખનારા માણસો છે, જે વેદને નિંદતા હોય, હા સત્ય બાબતના વિરોધીઓ હોય, જે કેવળ વિષય એક લુબ્ધ જિંદગી વાળા હોય, આ બધા અસત્પુરુષો કહેવાય. જેને ભગવાનમાં, જેને ભક્તિમાં રસ ન હોય, રસ જ, જેને કથા કીર્તનમાં, ધ્યાન ભજનમાં, આત્મા ઉદ્ધારમાં, આત્મોદ્ધારમાં રસ જ ન હોય, એમ એ બધા અસત્પુરુષો છે. અને એનો સંગ કરવો એ જ મોટા મોટો કુસંગ છે ભાઈ. ખ્યાલ આવ્યો તમે? પછી એ તમારા ભાઈ હોય, પિતા હોય, માતા હોય, પત્ની હોય, દીકરા હોય, હુજે હોય, પણ એ બધા કુસંગી જ કહેવાય. અને એનો સંગ તમે કરો છો એટલે તમે પણ કુસંગી. તો તમે કહેશો કે આપણી પત્ની નાસ્તિક હોય, કે આપણો પતિ નાસ્તિક હોય, છોકરો નાસ્તિક થઈ ગયો હોય, હે ભક્તિમાં, ભગવાનમાં, સંતમાં જરાય ન માનતો હોય, અમારે રોજ ઉઠીને એના દર્શન તો પહેલા થતા હોય, સવારે જાગીએ એટલે પેલું એનું જ મોઢું દેખાય, એ નાસ્તિકનું હોય અમારો દીકરો કહગો, તો એનું શું કરવું, મુશ્કેલી ને સંસારમાં તો એ મુશ્કેલી રહેવાની. તમારા સસરા નાસ્તિક હોય, તમારા હાળા બંને એવી હાળીયું માસ્યું કાંઈક્યું, એમાંથી હગાવાલા ભાણિયા કાકાને મામાને એના છોકરાને એના અંતે એમાં કેટલાય નાસ્તિકને પાપીને હરામીને નકામા હોય જ, પણ તમારે ઘરે આવે તો સૂર્યમુન લાડવાને બધું જમાડવું પડે, હસતે મોઢે બોલાવવા પડે, હે હે આવ્યા તમે, આવ્યા બહાર કે બહાર એમ કરીને તમારે મોર જવું પડે, ને ન્યા જાઓ તો બીજો ડખો થઈને ઊભો રહે, તમારો હાળો હાવ નાસ્તિક હોય પણ હરખો ન બોલાવો તો બૈરું મોઢું બગાડે, બોલો એ ઘરમાં ડખો કરે, મારા ભાઈને તમે બોલાવ્યા નહીં, તમારા મનમાં સમજો શું, થોડો તમારી પાસે ભીખ માંગવાયો હતો, એવું હોય તો નહીં કોઈ દી આવે એમ કે. એટલે એ ડખા બહુ ભાતના ડખા છે. તો આના માટે શું કરવું, કે સગા સંબંધી આપણા એવા હોય ખરાબ, તો એના માટે શાસ્ત્રમાં અને સંતોમાં ઘણી યુક્તિ પ્રયુક્તિઓ પ્રચલિત છે, તો એની સાથે ઉપરથી હસતા મોઢાનો વ્યવહાર રાખવો, આવે એટલે જમાડવા, હાચવવા, બિહાડવા, અને સમજે તો સમજાવવા, હા અને લઈ આવવા, અહીં લઈ આવવા, હા તો એ આવે ને એટલે એની સેવામાં આ લાગી જાય.
ભાઈ ને ડહેરી લાવી ને કે હાલ તો છાવણી આવે, ભાઈ લંડન થી આવે એમાં આપણે બે દિવસ છાવણી ના પકડે, બોલો એની વાત છે ને સત્સંગ.
બહુ બધા નડતા હોય છેવટ સાધુ થઈ જવું, મૂકીને બધું માથાકૂટ જાય, બધું થાક્યા હોય તો સડી જવાના સ્ટેજમાં મજા છે, રસોઈ ઉપર રસોઈ આવે ને કાંઈ ઉપાધિ નહીં, ભજન કર્યા કરવાનું. બહુ નડે છે સંબંધીઓ તો, બહુ નડે સંસારીઓને, અને એ સંબંધીનો સંગ છે ને એ મોટા મોટો કુસંગ છે. અને એટલે શ્રીજી મહારાજે કીધું, પ્રીતિ તોડજો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર, બોલો લ્યો, એને હાવ ખોટા માનવાનું કીધું છે. તો ઈવડા ઈજ આપણને સાચા માર્ગમાંથી ખોટી કરીને પાછા વળે, સાચા માર્ગથી ખોટા માણસો આપણને ખોટી રીતે રોકે, અને ત્યારે એમ થાય કે આને વાત ખરખી તો નથી સમજાણી, અને સમજાણી હોય તો એ સમજી શકે છે કે સત્સંગનો લાભ તો થોડા દિવસ પૂરતો હોય છે, અને એમાંય થોડો સમય પૂરતો જ હોય છે, અને પછી તો બૈરા છોકરા કાકા મામા ભાણિયા કાક્યું માસ્યું હાળા હાળિયું હાળા વેલ્યું એ બધું ખાંડું હોય જ. આપણા મંદિરમાં તળાવમાં બેહી રહે છે ને એવું ખાંડું બધું સારે કોજ, આ સંસારમાં જ્યાં જોવો ત્યાં રખડે જ છે એમ. અને એ બધાની સાથે પ્રીતિ રાખીને ભગવાન ભૂલવા, એના જેવો દુનિયામાં મોટો કુસંગ હું કોઈ વાળતો નથી. હવે મને કયો તમને કુસંગ ઓળખાણો, ઓળખાણો થશે. કોણ કુસંગ? હે, બસ એ ભગવાન ભૂલાડે, એ બધા ભગવાન ભૂલાડે, એ બધા લાગટ, એમ સમજી લેવું. ઘણા તો એવું માને કે રાવણ નો સમાગમ કરવો એ આપણે કુસંગ કહેવાય. રાવણ તો મરી ગયો અને ઘણા યુગ થઈ ગયા, એનો સમાગમ કરવો એ આપણને ક્યાં કુસંગ છે, એ ક્યાં નડે એમ છે. પણ અટાણે જે રાવણ જેવા નડતા હોય એ બધા આપણા કુસંગી છે, એનાથી શેટે રહેવું. બીજી વાત કરી, ગૃહાશક્તિમ ચ મૂંઢવત નૈવ કુર્વીત. મૂંઢ માણસની જેમ ભગવાનના ભક્તોએ ગૃહસ્થ આશ્રમમાં બંધાવવું નહીં. ગૃહાશક્તિ એટલે ઘરમાં બંધાવવું નહીં. ખ્યાલ આવ્યો તમને? ઘણા માણસો ઘર કરી અને ઘરમાં બંધાઈ જાય. એક જીવડો આવે છે ખેતરોમાં હોય, એ પોતે ઘર બનાવે, પોતાનું ઘર પૂરું થાય એટલે પોતે અંદર પુરાઈ જાય અને પોતાના બાંધેલા ઘરમાં પોતે જ બંધાઈને મરી જાય. નજરે ભાળીએ એમ આપણે ભાવતા હોય કે હવે આ છેલ્લી અહીં બારી છે એ બંધ કરે એટલે માલકર રહી જવાનું. એમ આ જગતમાં માણસો ઘર બાંધે, પોતાની ઈચ્છા મુજબની યોગ્ય પત્ની ગોતીને લાવે અને પછી તુલસીને પાંદડે કરકાને સમર્પિત થાય અને આખી જિંદગી સેવા ભજન પૂજન આરતી ઉતારીને પછી છેવટે માલકરને માલકર ગુગળાઈને મરી જાય. પણ એમ નહીં કે આ માયા છે અને મૂકીને ભગવાન પાસે જવું જોઈએ, એ વાતને ભૂલી જાય છે. માટે નૈવ કુર્વીત ગૃહાશક્તિ મૂંઢ હોય, માટે મૂંઢ માણસની જેમ કોઈ દિવસ ઘરમાં બંધાવવું નહીં. છોકરામાં નહીં, ધંધામાં નહીં, કોઈ સગામાં નહીં, દેહમાં નહીં, વિષયમાં નહીં, બંધાવવું તો ભગવાનમાં બંધાવવું. સુરપુર નરપુર નાગપુર ઇન તીનો મે સુખ નાહી, કાં સુખ હરિ કે ચરણ મેન, કાં સંતન કે માહી. મોટા પુરુષોની આવી પંક્તિઓ છે એના ઉપર નજર કરીને કોઈક દિવસ વિચાર કરવો કે આ લોકો કહેશે એ કઈ હાવ થામથા તો નહીં કહેતા હોય ને, એમને કાંઈક તો ખબર તો હશે જ ને, કાંઈક નિજ અનુભવ હશે, કાંઈક વિચાર્યું હશે, કાંઈક સમજ્યા હશે, ત્યારે તો બોલતા હશે ને. સુરપુર નરપુર નાગપુર ઇન તીનો મે સુખ નાહી, તુલસીદાસજીના શબ્દ છે. સુરપુર એટલે દેવતાઓની નગરી, સ્વર્ગ વગેરે સત્યલોક પર્યંત. નરપુર એટલે આપણો આ મૃત્યુલોક. હા, એમાં બધા આવી ગયા, આફ્રિકા, અમેરિકા, લંડન, જે કહેતા હો તે બધું. પછી નાગપુર એટલે પાતાળ, એ તૈણીમાં અર્થાત આકાશ પાતાળ, અને અહીંયા ક્યાંય સુખ નથી. કા સુખ હરિ કે ચરણ મેં, લાગાય તો સંતન ભગવાનના ચરણમાં લાગી જાઓ, હે ત્યાં એકાગ્ર થઈ જાઓ. સુખિયા થઈ જવું હોય તો બધી માથાકૂટ મૂકીને, અને કા સંતન કે માહી. યદિ ભગવાનના સ્વરૂપમાં એકાગ્રતાથી ન જોડાવાય તો ભગવાનના સ્વરૂપમાં જોડાણેલા હોય એવા સંતો મધ્યે પડ્યા રહો. હા, જે બને તે વાતું સાંભળો, સત્સંગ કરો, સેવા કરો, અંતે સંતોની સાથો સાથ તમારું પણ કલ્યાણ થઈ જશે. આટલી વાત ભજનામૃતમાં પણ મહારાજે કરી છે. ગળે ઉતરે તો, સમજાય તો, પણ ઘરમાં બંધન તો ન જ થવું જોઈએ. મને એક હરિભક્તે કીધું, મને કે સ્વામી તમે કહ્યું તો એવું થયું. મેં શું? તો કે તમે નહોતું કહ્યું, મારા છોકરાએ કૂતરું પાડ્યું ત્યારે તમે વાત કરી હતી કે કૂતરું મરશે જ પાછો રોશે, તો મને કે એવું જ થયું. થોડા દિવસ પહેલા કૂતરું મરી ગયું. મને કે એ તો બહુ રડ્યો, પણ મને કે હાચું કહો, અમે બધાએ રોયા. મને મેં કહ્યું એનું શું કારણ? તો કે એવું ને, ઘરમાં કોઈ નાનું બાળક ન હોય ને પછી એ કૂતરા આરે, અમારે બધાને એ જ થઈ ગયું હતું કે અમારા ઘરમાં કોઈ નાનું નહીં, તે એક નાનું હતું કે મરી ગયું. કે પછી તો એ મને કે બહુ દુઃખી થયો. મને કે તમને બહુ સંભાળ્યા. મેં કે પછી શું કર્યું? પછી મને કે ચાલતો વડતાલ ગયો ને ત્યાં ઠાકોરજીને થાળ કરાવ્યો કૂતરા વાહી. મેં કીધું કૂતરું ભાગશાળી. હા, અને મને કે હમણાંથી હવે શોક મૂકી દીધો. મેં કીધું ન મૂકી દીધો હોય પછી સુખજીને બોલાવી, પરીક્ષિતને બેહાડીને હાથ દીની કથા કરાવીએ. બીજું હું મોહ વિનાશાય એક તમે સમજી શકો એવી વાત છે કે કૂતરું જો માણસ ને રડાવતું હોય તો પછી બીજી શું કથા કેવી. હે, થોડા દિનો પાળેલું કૂતરું જીવને બાંધી દેતું હોય પોતાનામાં, તો પછી આ બધા જે છે એ કેમ નહીં બાંધે ને એમાંથી કેમ ઉગરાશે ને કેમ નીકળાશે એનો કોઈ દી વહેલા ઉઠીને અગાશી બેહીને વિચાર કર્યો. એવું કરો, કાલે સવારે છે ને 2 વાગે ઉઠો, અગાશી એકાંતમાં બેસીને વિચારવા માંડો, તમને ખબર પડશે તરત ક્યાં ક્યાં આપણે ચોટી ગયેલા છીએ. તરત ખ્યાલ આવશે આવું છે ભાઈ. માટે કીધું કે મૂંઢ માણસની જેમ તમે બંધન નો 4 બાબત કઈ પણ અદભુત. નિત્યમ કુરિયા સતામ સંગ, એક વાત કે હંમેશા તમે સાધુનો સંગ કરો. બીજી બાબત ભક્તિમ તન વધારે હે અને 9 પ્રકારે ભગવાનની ભક્તિ કરો. ત્રીજી બાબત કુસંગમ નૈવ કુર્વિત, ક્યારેય કુસંગ કરશો નહીં. અને 4થી બાબત ગૃહાશક્તિમ ચ મૂંઢવત, મૂર્ખ માણસની જેમ ઘરમાં બંધાશો નહીં. કોઈને આધીન તો થશો જ નહીં, આધીન થવું હોય તો ભગવાનને થાવ, કા સાચા સંતને આધીન થાવ, બાકી કોઈને આધીન થવાય જ નહીં. ઇન્દ્રિયોને અંતકરણને સ્વભાવને ક્યાંય નહીં. આટલી વાત સમજવાની ખાસ જરૂર છે. ભગવાન માતાને આગળ કહે છે કે મા જીવેભ્યા સકલેભ્યોપે ભક્તાને કાંતિ કાન હરે હે આદિકે નવિજાનિયાન માન રક્ષાર્હણાદિષુ. એક પ્રસંગ આયા અદભુત સમજાવે છે, બરાબર ધ્યાન રાખીને સાંભળો. જો ભગવાન કે છે કે માં તમામ જીવોના કરતા ભગવાન નામ ભક્તને, ભગવાનના જે એકાંતિક ભક્તો છે એમને તમારે બધાય કરતા વધારે માનવા. હવે કે છે કે કઈ બાબતમાં, તો કે માન રક્ષણાદિષુ. 4 બાબત બતાવે છે અહીંયા. ભગવાનના એકાંતિક સંતો હરિભક્તોને દુનિયામાં બધાના કરતા વધારે માનો. કેવી રીતે? તો કે સત્કાર પૂર્વક. એક કે ભગવાનના એકાંતિક ભક્તોનું બધાના કરતા વધારે સત્કાર કરો, સન્માન કરો. બીજું કે છે કે દુષ્ટ સત્વેભ્યોવનમ, દુનિયામાં બીજા બધાનો પક્ષ રાખો, બીજા બધાનું રક્ષણ કરો, એના કરતા ભગવાનના એકાંતિક ભક્તનું સર્વ કરતા વધારે રક્ષણ કરો. હા, હવે ત્રીજી બાબત એ લખી છે અર્હણમ, એટલે જગતમાં બીજા બધાની પૂજા કરો, એના કરતા ભગવાનના ભક્તની પુષ્પ ચંદન વગેરે વડે કરીને સર્વ કરતા વધારે પૂજા કરો. અને 4થી બાબત કીધી નમસ્કાર આદિ શું તે શું. આ દુનિયામાં તમે બધા એને નમો છો, પણ વધારે વધારે ભગવાનના એકાંતિક ભક્તને નમો, વધારે એમનું માન સન્માન કરો, વધારે વધારે એમની રક્ષા કરો, પક્ષ રાખો, વધારે વધારે એમની પૂજા કરો, જમાડો, ફૂલ ચંદન વગેરેથી પૂજો, અને વધારે વધારે એમને નમસ્કાર કરો, દંડવટ કરો, પગે લાગો, નમો. આ 4 બાબતમાં તમામના કરતા વધારે ભગવાન એકાંતિક ભક્તોને તમારે માનવા. ભગવાન કહે છે માને. હવે એનું કારણ બતાવે છે થોડુંક વિસ્તારથી. અસ્માદિભ્યોત્ર જીવેભ્ય શ્રેષ્ઠા સંતિ તૃણાદયઃ અન્નૌષધ્યાદયસ્તેભ્યસ્તતશ્રેષ્ઠા ચ વિરુધઃ તત આમ્રાદયો વૃક્ષા શ્રેષ્ઠા દેવદ્રુમાસ્તતઃ સ્થાસ્નો વિશેષોસ્તિ ચરેશ્વત વદામિ તમ પિપીલકાદિત શ્રેષ્ઠા જીવાસ્તુ સલભાદય ભ્રમાજ્યાસ્તેભ્ય ચટકા પ્રમુખા મતા સશાદયસ્તો આજાદ્યાસ્તેભ્યસ્તેભ્યો ગવાદય તતશ્ચ મનુજાસ્તેષુ વર્ણાશ્ચત્વાર ઉત્તમા બ્રાહ્મણાસ્તેષુ તેષાં સસધર્મ નિરતાવરાહ જ્ઞાનનિષ્ઠા તેષુ તેષુ ભક્તા એકાંતિકા હરે હે તેભ્ય શ્રેષ્ઠો ન કોપ્યસ્તિ સદાસ્તે તેષુ યદ હરિહિ. આટલા શ્લોકમાં આ વાતને વિગતવાર સમજાવી છે. જો કઈ રીતે, તો ભગવાન કહે છે કે માં આ જગતમાં પથ્થર કરતા ઘાસ શ્રેષ્ઠ છે. દુનિયામાં પથ્થર આવો છે ને એ પથરાના કરતા તૃણ શ્રેષ્ઠ છે. હા, અને તૃણના કરતા આઈ અન્ન શ્રેષ્ઠ છે, જે લોકોને ખાવાનું ઉપયોગી થાય અનાજ. અને અનાજના કરતા આઈ ઔષધ શ્રેષ્ઠ છે, કારણ કે એ બીમારી ટાળે. અને તતશ્રેષ્ઠા વિરુદ્ધ, અને એના કરતા વિરુદ્ધ એટલે વીરના વાળા આવે છે, સુગંધિમાન, ઠંડક આવે એમાંથી, એ એના કરતા શ્રેષ્ઠ છે. તથા આંબ્રાદયો વૃક્ષા, અને એના કરતા આંબા વગેરે વૃક્ષો શ્રેષ્ઠ છે. અને આંબા વગેરે વૃક્ષો કરતા દેવદ્રુમા, દેવદ્રુમ અલ્પ વૃક્ષ એ શ્રેષ્ઠ છે. આટલો સ્થાવરમાં વિશેષ બતાવ્યો, આના કરતા આ શ્રેષ્ઠ, આના કરતા આ શ્રેષ્ઠ, આના કરતા ફરી એકવાર, પથ્થર કરતા ઘાસ શ્રેષ્ઠ, ઘાસ કરતા અનાજના છોડ, એના કરતા ઔષધિના છોડ, એના કરતા વિરુદ્ધ ઘાસ, એના કરતા આંબ્રાદય વૃક્ષો, એના કરતા દેવદ્રુમ કલ્પ વગેરે વૃક્ષો. આટલો સ્થાવરમાં વિશેષ કયો? ચરેશુ અથવદામિતમ. હવે જંગમમાં વિશેષ બતાવું છું. ભગવાન બોલે છે કે માં પીપીલિકાદિતઃ શ્રેષ્ઠા જીવાસ્તુ સલભાદય. કીડી કરતા પતંગિયા શ્રેષ્ઠ, કીડીથી આરંભીને વાત કરે છે, કીડી કરતા પતંગિયા શ્રેષ્ઠ, એના કરતા ભમરા શ્રેષ્ઠ, અને તેના કરતા ચકલા શ્રેષ્ઠ, અને એના કરતા સસાદય સસલા શ્રેષ્ઠ, ચકલાના કરતા, અને સસલા કરતા અજાજ્યાસ્તેભ્ય બકરી વગેરે શ્રેષ્ઠ છે, સસલા વગેરે કરતા, અને બકરી આદિ કરતા ગાય વગેરે પ્રાણીઓ શ્રેષ્ઠ છે, અને ગાય વગેરે પ્રાણીઓના કરતા મનુષ્યો શ્રેષ્ઠ છે, અને મનુષ્યમાં ચાર વર્ણના માણસો શ્રેષ્ઠ છે, અને ચાર વર્ણોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. બ્રાહ્મણાસ્તેષુ, અને તેષામ એવા બ્રાહ્મણો પૈકી સ્વધર્મમાન ભરતો હોય એવો બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, અને સ્વધર્મવાનમાં જ્ઞાની માણસ હોય શ્રેષ્ઠ છે. એવા જ્ઞાનીઓમાં જે ભગવાનનો એકાંતિક ભક્ત છે એ વધારે શ્રેષ્ઠ છે, અને તે શ્રેષ્ઠો ને કોપ્યસ્તિ, અને એ ભગવાનના એકાંતિક ભક્ત કરતા આ દુનિયામાં કોઈ પણ શ્રેષ્ઠ નથી, કોઈ બી શ્રેષ્ઠ નથી. તો તમે કહેશો કે એને એટલી બધી શ્રેષ્ઠતા શા માટે આપી? તો એક વાક્યમાં ભગવાને સમજાવ્યું, માં સદાસ્તે તે સુયદ હરિહિ, કારણ કે એકાંતિક ભક્તમાં ભગવાન સદાને માટે વાસ કરીને રહે છે, એટલા માટે એ ભગવાનના એકાંતિક સંતો ભક્તો શ્રેષ્ઠ છે. એમાં ભગવાન વાસ કરીને રહે છે, અને ભગવાનને લઈને એની કિંમત એટલી વધી છે. હા, ભગવાન એના હૃદયમાં વસ્યા છે, ભગવાનને એના હૃદયમાં રહેવું ગમી ગયું છે. એનું હૃદય રાગ દ્વેષ વિનાનું, એનું હૃદય મલિન વાસનાએ રહિત, એનું હૃદય નિર્મળ નાના બાળક સમાન થઈ ગયું છે, અને ભગવાનને એટલા માટે હૃદય એનું રહેવા માટે ગમી ગયું છે, એટલે હરિ એના હૃદયમાં વાસ કરી દે. અદ્ભુત વાત છે. માટે ભગવાનના ભક્તોને સર્વના કરતા અધિક માનવા. આપણે હૃદયમાં થોડો તપાસ પણ કરીએ કે આપણે બધા કરતા અધિક કોને માનીએ છીએ. થોડું વિચારો તો શ્રીમતીજીને, કોને બધા કરતા વધારે માનો છો? રૂપિયા, કદાચ પૈસા હોય શકે, તો પછી ધંધો, ઘર, તો ટીનો, લાલો, કદાચ બને એવું. નાનો હોય ને બહુ વાલો હોય તો બધા કરતા વધારે એમાં પ્રીતિ થઈ ગઈ હોય, એવું કાંઈ, એવું કાંઈ ન થઈ જાય, એવું કાંઈ નહીં થઈ જાય, અઠવાડિયું થઈ જાય, અઠવાડિયું બી ન લાગે. હા, પૃથ્વીમાંથી બી અમુક પડી ગયું હોય ને, અમથું હૂંપડામાંથી કે થાળીમાંથી નીચે ઘઉં બાજરીનો દાણો, તે એક દીમાં ચોટીને ઉગી જાય. હા, એમ જીવ તો એક દીમાં બંધાઈ જાય, એક જ દિવસમાં, બીજો દિવસ ન જોઈ બંધાવવામાં. આ મુશ્કેલી છે. માટે એ પણ તપાસવું જરૂરી છે કે આપણે બધા કરતા વધારે કોને માનીએ છીએ. ઠીક છે, આજ સુધી જેમ માન્યું તેમ, પણ આજ ભગવાનને મુખથી આ વાત સાંભળી એટલે હવે આજથી સુધારો, અત્યારે જ કરી લો ને, ફાટ દઈને સુધારો. હવે પછી આજથી તારીખ 13-8 સાંજના 6:05 નક્કી કરીએ છીએ કે ભગવાનના એકાંતિક ભક્તથી બધા હેઠા, એનાથી બધા ન્યૂન, બસ ખલાસ થઈ ગયું. હે, એનાથી ન્યૂન આપણું મન, એનાથી ન્યૂન આપણી બુદ્ધિ, એનાથી ન્યૂન આપણું અંતકરણ, એનાથી ન્યૂન આપણો દેહ. ભગવાનને ભગવાનના એકાંતિક ભક્તોથી અસ્માકમ સિદ્ધાંતા આપી ન્યૂના હા થઈ ગયું, કાઢ નાખો. હા,
આવો ભગવાન ને ભગવાન ના ભક્ત ના આધીન થઈ જાઓ, કલ્યાણ તો મુઠ્ઠી માં આવી જાય. કલ્યાણ આગો પાછું થવાની કોશિશ પણ નહીં કરે. તમારે અધીન મુક્તિ તમારા પગ ધાબા આવી જાય, આટલું થાય તો.
હે, પણ આપણે વિષયના પગ ધાબા જઈએ છીએ ને, સંસારમાં લપેટાઈ ગયા છીએ, આખા રહ બહ થઈ ગયા છીએ. દૂધમાં ચા નાખો ને જેમ રંગ દૂધનો ફરી જાય એમ આપણો રંગ ફરી ગયો, રહી ગયું બધું. માટે એ શુદ્ધિ થઈ જાય તો કામ થઈ જાય. તારતમ્યમ વિદિત્વેત્થમ બહુમાન્યા હરિશ્રિતા, આટલો વિભાગ રાખવો જરૂરી છે. આટલું તારતમ્ય અવશ્ય મગજમાં રાખવું જોઈએ ભગવાનના ભક્તને. અમારે તો બધા હરખા એમ નહીં, બધા હરખા ન હોય, મનાય પણ નહીં કદાચ. આટલું તારતમ્ય સમજીને બહુમાન્ય હરિશ્રિતા, ભગવાનના ભક્તોને બહુ માનજો, ખૂબ માનજો, મનાય એટલા માનજો, બળ કરીને માનો. ઘણી વખત આપણા મનમાં છે ને ભગવાનને ભગવાનના ભગત જ ન ગમે, બીજા બધાય ગમે. ઘણી વખત પરિસ્થિતિ ઊંધી થઈ જાય અને ગમે, અને કદાચ બનવા જો કે બને. કોઈ ભક્તમાં કંઈક, કોઈ સંતમાં કંઈક સ્વભાવ હોય તો આપણને એને જોઈને થોડી નફરત થાય, પણ સમજી રાખવું જોઈએ કે એ તો ક્ષણવત છે એમ. એ ઝીણી ઝીણી બાબતે તો જોડે ચોટું છાણ છે. ગુણાત્યાન સ્વામી કે કાંઈ ઉખડી જાય ખબર નહીં રહે. એ વસ્તુને ધ્યાનમાં ન લ્યો, એને ઈશ્વરમાં નિષ્ઠા કેટલી છે, એનું તાન શું છે જરા જોઈ લો હૃદયમાં, પછી તુલના કરો તો ખબર પડશે. ભગવાનમાં એને જે હેત છે, જે તાન છે, જે સમજણ છે, એ સમજણ આપણા બૈરા છોકરાને કોઈ ખરી? તો એમાં તો હલાડા જેવું હેત કરીને બેઠા છીએ ને. હે, મોટા એકાંતિક તો એને જ માન્યા હોય એવું લાગે આમ ઘણી વખત તો. ત્યાંથી તો આગો જાય નહીં, જેમ ડોબા ગમાણીમાંથી મોઢું ન કાઢે એવું કદાચ ક્યાંક બને એમ. બધા કાંઈ એવું ન હોય બીજે કંઈ. અને તમે તો બધા માયા છોડીને, સંસાર છોડીને છાવણી બેસી ગયા છો, એટલે તમે તો બધા અક્ષરધામના મુક્ત જેવા છો પટાણે. અત્યારે તમને કોઈ ન્યૂન કહેવાય જ નહીં. અત્યારે તમને ન્યૂન કહીએ તો ભગવાનનો મહિમા ઘટી જાય, કથાનો મહિમા ઘટી જાય. આ તો ભગવાન પોતે માતાને ઉપદેશ કરે છે એ સભા છે, આ તો હરિગીતાની કથા છે, આમાં કોઈ લેવલ નીચું લવાય નહીં. અત્યારે બધાય ભક્તિ માતા સમાન, બધાય કથામાં એકાગ્ર થઈ ગયા છે. સમજી જ લેવું છે, પછી વાત ક્યાં બેહી ગયા, બધા સમજવા જ બેહી ગયા છે. નક્કી કરી નાખ્યું 100 ને 5 મિનિટથી નક્કી, બધાય કરતા અધિક ભગવાનના એકાંતિ ભગત, પછી બધા ન્યૂન. પણ એક જણાને મેં ચાનું નિયમ આપ્યું ને ઘરે બૈરાય ટડકાવ્યો, પી લીધી. મને ખબર નહીં સોમભાઈ એનું નામ હતું, પછી મંદિર આવ્યા એટલે મેં એને ઉદ્દેશીને બીજાને વાત કરી, જો સોમભાઈ ચા મૂકી દીધી, તમે મૂકી દો. મને કે મેં તો પી લીધી. મેં કહે શું કરવા? ઓકે, એવું થયું એવું થયું, પછી એવું થયું એમ કરીને વાત કરી. મને કે બહુ મને એ થયું, મારા ઘરના કે તમે ના પીવો પછી મને લાવી ના આપો, માટે તમે મારે યારે પીવો એટલે લેવા જાઓ દોડાદોડ વગર કહીએ કે, એટલે મારે પીવી પડી ગઈ. હવે આ કાંઈ બધા કરતાં ભગવાનના ભક્તો સંતોને વધારે માન્યા ન કહેવાયો. એટલે થોડોક વિચાર કરી અને બરોબર માપ કાઢો એમ, સમજણની દ્રષ્ટિએ ટકાવારી કાઢો, વિચારો થોડીક બરાબર વાર લાગે, સમય કાઢીને તમે તમારા આત્માનો વિચાર કરો, બંધનનો વિચાર કરો, તત્વનો વિચાર કરો, વાસનાનો વિચાર કરો, ક્યાં પ્રીતિ છે એનો વિચાર કરો, દેહનો, સંબંધીનો, ભગવાનનો, સંતોનો, ભક્તોનો, ધર્મનો, જ્ઞાનનો, વૈરાગ્યનો, મોક્ષનો, ભગવાનના સુખનો વિચાર કરો. વિચારની બહુ જરૂર છે અત્યારે, ખૂબ જરૂર છે. ઘણા માણસો વિચાર નથી કરતા ને એટલે કશી વાત સમજતા નથી. એટલે માતાને ભગવાન કહે છે કે મા તારતમ્યમ વિદિત્વે ઇત્થમ બહુમાન્ય હરિશ્રિતાઃ, આવી રીતે વિભાગ રાખીને ભગવાનના ભક્તોને ખૂબ માનવા. ય એવમ ન વિજાનિયાત સદ અસદ સમધિહિ સતુ દોષમ મહાંત માપનોતિ વિવેકમ વિદધીત તત. પ્રભુ કહે છે કે માં, જે માણસો આવી રીતે સદ અસદ માં સમબુદ્ધિવાળા હોય, એટલે આ શ્રેષ્ઠ, આ ન્યૂન, આ મહાન, આ નથી મહાન, સાચું અને ખોટું એવી વ્યક્તિ જેને નથી, અને શ્રેષ્ઠમાં અને ન્યૂનમાં સમબુદ્ધિવાળા છે, બધું હરખું જ માને, હીરા ને પથરા ને ગોળ ને ખોળ ને એ બધું જે હરખું માને છે, તેને મહાન દોષ પ્રાપ્ત થાય છે. ખરેખર દોષમ મહાંતમ આપનોતી, ભગવાન કહે છે કે માં એને મોટો દોષ પ્રાપ્ત થાય છે. વિવેકમ વિદધી તો તત, માટે વિવેક રાખજો. વિવેક રાખવો જોઈએ. કામ થઈ જાય વિવેક હોય તો ઘણું કામ થઈ જાય. આ દુનિયામાં વિવેકી માણસ જ સુખી થાય છે, બીજો કોઈ સુખી ન હોય છે કદાપી નહીં. જ્યારે વિવેક નથી માણસ સુખી ન થાય, એને જ્યાં એના બફાય બહુ. એટલે વિવેક રાખવો, અને વિવેક સત્સંગમાંથી આવે છે. સત્સંગ કરીએ, શાસ્ત્ર વાંચીએ, સમજીએ, વિચારીએ, જરૂર વિવેક આવે, જરૂર સમજણ આવે. ભગવાન કહે છે કે માં ભગવાનના ભક્તને વધારે માની ગંધાન પુષ્પસ્રજો ભૂષા વસ્ત્રાન્નાદી ચ ભક્તિતઃ ગૃહી નિવેદ્ય હરિયે નિષેવેત ચ વૈષ્ણવઃ. ગ્રહસ્થ એવો ભક્ત ખૂબ પુષ્પ વસ્ત્ર ચંદન અન્ન વગેરે વગેરે કરીને ભક્તિથી ભગવાનને નિવેદન કરે અને ભગવાનના ભક્ત વૈષ્ણવને સેવે, આવી રીતે એનું કર્તવ્ય છે. એમણે હંમેશા ભગવાનને થાળ વગેરે કરાવવું અને ભગવાનના ભક્ત વગેરેને જમાડવા, ભગવાનને નિવેદન કરીને. તથા ચ ઉક્તમ પાદમે અમરીશ નવ વસ્ત્રમ ફલમ અન્નમ રસાદિકમ કૃત્વા વિષ્ણુપભોગ્યમ તો સદા સેવ્યમ હિ વૈષ્ણવૈ. અમરીશ રાજાને પદ્મપુરાણમાં આ કહેવામાં આવ્યું છે કે જેને ઈશ્વર ભજવા હોય, પરમાત્માને વિશે પ્રીતિ વધારવી હોય, સંસારમાંથી જેને હેત તોડવું હોય, ઘટાડવું હોય, એ બધું છોડવું હોય, તો એવા માણસોએ નવું વસ્ત્ર આવે તો ભગવાનને અડાડીને પછી પહેરવું, ફળ પુષ્પ જળ પરમાત્માને અર્પણ કરીને પછી પીવું, પછી સ્વીકારવું. કૃત્વા વિષ્ણુપભોગ્યમ તું સદા સેવ્યમ હિ વૈષ્ણવૈ. પ્રસાદીનું કર્યા વગર કદાપી ઉપયોગમાં ન લો કોઈ પણ વસ્તુ. આવો નિયમ રાખો, ગમે તે વસ્તુ ઘરમાં લાવો, પ્રથમ ભગવાનને અર્પણ કરો. ગામડાઓમાં કંઈક કંઈક કરી ગરીબ ભક્તોના ઘરે આવી બધી રીતિ પદ્ધતિ હોય છે. નવો સત્સંગ હોય અથવા જૂનો કાટ ખાઈ ગયેલો સત્સંગ હોય એમાં નથી દેખાતી, કારણ કે વિસ્મૃતિ થઈ ગઈ હોય ને. ઘણા કાળે અમુક વાત માણસને ભૂલાઈ જાય. ચેષ્ટાની વચ્ચે ઇન્ટરવલ પડે, તમને ખબર હોય તો 5 મિનિટ ચેષ્ટામાં બેઠા હોય એને ખબર હોય, પાછું કોઈ દી બેઠા ન હોય બિચારા એની ખબર ન હોય ચેષ્ટામાં હું ઇન્ટરવલ પડે, વચ્ચે થોડીક વાર બધા બેહે. નવો સત્સંગી આવ્યો હોય ને એ હારવાર બેહે ખરો, પણ એને ખબર ન હોય આ બેહવાના સમયમાં શું કરવું પડે. એ બેઠો બેઠો આંખી વેચીને તમને સમજણ કરે, કરી થોડીક વાર લાગે એટલે આંખી ઉઘાડીને જોઈ લે, કોઈ ખોલી કોઈએ ન ખોલી હોય એટલે પાછો વળી આંખી વેચીને બે જાય, પાછો વળી ત્રાહી આંખે જોઈ લે. એવી જ રીતે બહુ જૂનો સત્સંગ થઈ ગયો હોય બાપદાદાનો, હાવ સમજ્યા 5-10 વર્ષથી ટાંકીમાં લોખંડનો પાઇપ પડી ગયો, એની બારી કાઢવાથી કેવો કાટ ખાઈ ગયો હોય, એવો કાટ ખાઈ ગયેલો સત્સંગ હોય ને એને કાંઈ ખબર ન પડે. એ આંખી ઉગાડીને વચમાં જોઈ લે, કોઈ ખોલી જ નહીં. પછી કોકની પાસે બેસીને કાટ ઉખડાવે અને વિગતવાર સમજે કે આ ચેષ્ટાની વચ્ચે જે થોડીક વાર 5 મિનિટ આપણે બેસીએ છીએ એ તો ભગવાનની માનસી પૂજા કરવા માટેનો સમય છે. આમાં ભગવાનને વસ્ત્રાલંકાર ઉતારી પલંગમાં પોઢાડવા, ભગવાનના ચરણ ચાંપવા, એ માનસી પૂજા કરવી, અને ત્યાર પછી વંદુ સહજાનંદ કે પોઢો પ્રભુ સકલ મુનિ ગાવું, હા એવું છે એમ એ સમજે તો થાય. એમ અમુકના ઘરે એવો રિવાજ દેખાય છે કે ઘરમાં રોટલી દાળ ભાત શાક દૂધ જે કંઈ બને એ પરમાત્માને પ્રથમ અર્પણ કરવામાં આવે, ભગવાનને આગળ થાળ ધરવામાં આવે અને પછી જ બધાથી જમાય, એ પહેલાં કોઈથી જમાય નહીં, હા પ્રવેશ નહીં. અને ઘણાને ઘરે હોતું નથી એવું, ઘણાના ઘરે ઠાકોરજીનું સિંહાસન હોતું નથી. એ ઘરે જોવો તો બધા આવડા આવડા મેગેઝીન પીડ્યા હોય ખરાબ, બધા સમજ્યા, દર્શન કર્યો દુઃખ થાય એવા ફોટા હોય મલકોર, અને બીજા ત્રીજા બધા ચિત્ર ને એવું તેવો અદો અગદો કબદો બગદો ભેગો કર્યો હોય, સમજ્યા, વેશ્યાના ઘર જેવો. નવો સત્સંગ હોય તો જૂનો કાટ ખાઈ ગયો હોય બે જગ્યાએ એવું દેખાય, પણ સત્સંગમાં બેસીને સત્સંગ તાજો કર્યો હોય ને ત્યાં બધું વ્યવસ્થિત હોય. આપણે કાંઈ આડું રહેતું હોય તો સુધારી લેવું, આ કથાથી આ પ્રસંગથી આપણું જીવન સુધરી જાય તો બસ કામ થઈ જાય, બીજું કરવાનું છે જ નહીં, કાંઈ સુધારી લેવાની જરૂર છે જેટલી ભૂલો હોય એટલી. ભગવાનને અર્પણ કરીને પછી તમે બધું વાપરો, ટૂંકો કહેવાનો ભાવ એટલો જ છે, પરમાત્માને અર્પણ કરો કોઈ પણ વસ્તુ. ઘરમાં અનાજ નવું લાવે તો એમાંથી થોડુંક ભગવાનને મંદિરે મોકલી દે. કેરીની સિઝન શરૂ થાય તો પહેલવેલી ઘરમાં કેરી લાવે, તેમાંથી એકાદ કેરી ઠાકોરજીને અર્પણ કરે, પછી ઘરમાં વાપરે. અનાજ ખેતરમાં નવું પાકે હે તો પહેલવેલા ખેતરમાંથી સીભડા ઉતારે કે ગલકા ઉતારે કે કશું શાક કે કોઈ પણ વસ્તુ, તો એમાંથી પ્રથમ ભગવાનને અર્પણ કરે, ત્યાર પછી ઘરમાં વાપરે. આ બધી રીતિ છે, એવી રીતિ સત્સંગીઓમાં દેખાય છે, અને એ શાસ્ત્રીય રીતિ છે, કપોલ કલ્પિત કે ઉપાડેલી કે ઉઠાવેલી રીતિ નથી. વળી ભગવાન કહે છે કે દેવાન પિતૃં છે તૈરેવ વાસુદેવ ધ્યાન અર્ચયેત. દેવતાઓનું પૂજન કરવું પડે, પિતૃઓનું પૂજન કરવું પડે, તો ગૃહસ્થી લોકોએ વાસુદેવ બુદ્ધિથી કરવું કે આ પિતૃઓમાં આ દેવતાઓમાં મારા પરમાત્માનો વાસ છે એમ માની અને એમને ભગવાનના સંબંધી જાણીને પૂજન કરવું. યથા કાલમ ચ પિત્રાદે શ્રાદ્ધમ કુર્યાદ યથામતિ, સમય અનુચિત પિતૃઓનું શ્રાદ્ધ કરવું. અકૃષ્ટ પચ્ય મન્ય કર્તવ્યમ શ્રાદ્ધ કર્મ, વિર્યાદે કષ્ટ પચ્ય વા ધાન્યસ્તુ સુચિભી સતી. હે સતી, એ શ્રાદ્ધાધિક કરવું તે પણ અકૃષ્ટ પચ્ય મુન્યન્ય મુન્યન નિવાર વગેરે, જેને ઋષિ અન્ન કહેવામાં આવે છે. અકૃષ્ટ પચ્ય એટલે ખેતી કર્યા વગર એની મેળે આપોઆપ પાક્યું હોય, ખેડ કરીને નિપજાવેલું નહીં, સ્વયં આપોઆપ જંગલમાં ઉગ્યું હોય ખેતરમાં ઉગ્યું હોય એની મેળે, એવા અન્ન વડે કરીને શ્રાદ્ધ કર્મ કરવું, કાં તો ચોખા દૂધ વગેરે વિહી અન્ન. કુષ્ઠપચ્ય આ બધા કુષ્ઠપચ્ય કહેવાય, એટલે કે ખેડ કરીને પકવવામાં આવેલા અનાજો, તેના દ્વારા એવા ધાન્યો વડે પવિત્રતા પૂર્વક પિતૃઓને શ્રાદ્ધ કરવું. માંસમ તો આપદ્યપી ક્વાપી શ્રાદ્ધે દેયમ ન કરી હતી, અને ક્યારેય પણ શ્રાદ્ધમાં માંસનો ઉપયોગ ન કરવો, ઘણા જગ્યાએ લોકો કરતા હોય છે. અહિંસા ધર્મ પરમા વૈષ્ણવ પિતૃ યતઃ, કારણ શું કે પિતૃઓ છે એ અહિંસ ધર્મ પરાયણ છે અને ભગવાનના ભક્ત છે, એટલે અહિંસા ધર્મને માનતા એવા પિતૃ લોકોને હિંસાજન્ય માંસાદિકમાં પ્રીતિ હોતી નથી, માટે શ્રાદ્ધમાં ક્યારેય માંસ અર્પણ ન કરવું. બીજું કહે છે કે મધ્ય માંસમ ચ યસ્મૈ સ્યાન નિવેદ્યમ યશ ચાગ્રતઃ સ્યા જીવ હિંસા તમ દેવમ દેવીમ ચાપી ન માનીય. પ્રભુ વલે છે કે માં જે દેવ આગળ અને જે દેવીની આગળ મધ્ય માંસનો પ્રસાદ ધરાવવામાં આવતો, જે દેવદેવીને મધ્ય થાળમાં ધરાવવામાં આવતું હોય, અર્પણ કરવામાં આવતું હોય, માંસ ધરાવવામાં આવતું હોય, અને જે દેવ કે દેવીની સાનિધ્ય હિંસા કરવામાં આવતી હોય, હિંસા થતી હોય, તેવા દેવ અને દેવીને ક્યારેય માનવા નહીં, કદાપિ નહીં, ત્યાં જવું પણ નહીં, તે દેવને દેવીને ધરાવેલું અનાજ પણ પ્રસાદ તરીકે આપણે લેવું નહીં. આટલો વિવેક ભગવાનના સાત્વિક ભક્ત ગણોએ રાખો, સમજી જ રાખો, નહીં તો પોતાની ઉપાસનામાં તામસ ભાવ આવી જાય. આ વિવેક દેશ કાળાનુસાર ને તીર્થાની ચ વ્રતાની ચ કુર્વી તો યથાશાસ્ત્ર સ્વાધિકારાનુસાર, અને વળી દેશ કાળ અનુસારે તીર્થો કરવા, પોતાની શક્તિ પ્રમાણે વ્રતો કરવા ખાસ આવશ્યક છે. માણસ તીર્થ ન કરે, વ્રત ન કરે તો એના જીવની શુદ્ધિ જલ્દી થાય નહીં, માટે કંઈક કંઈક યાત્રાએ ક્યારેક ક્યારેક તીર્થે ભગવાનના ભક્તોએ સમય ફાળવીને જવું. તીર્થમાં સાધુ સંતો મળે છે, ભગવાનની સ્મૃતિ વધારે થાય, કંઈક તીર્થ પવિત્રનું સેવન કરવાથી જીવમાં કંઈક એ ભૂમિના પ્રતાપે કંઈક આત્મશ્રેયના વિચારો ખૂટી નીકળે, પવિત્ર સ્થાનમાં જતા કંઈક પવિત્ર વિચારની હૃદયમાં સરવાણી ફૂટે, કંઈક નવી ચેતના પ્રગટે, કંઈક જાગૃતિ પ્રગટે, તો એમાંથી આપણું ઘણું સારું થાય. જૂના તીર્થક્ષેત્રોને હૃદયમાં ધારતા વિચારતા યાદ કરતા આપણા હૃદયમાં આનંદ ઉભરાય, અને ખાસ કરીને ભગવાનના ભક્તોએ તીર્થ કરવા દેશ કાળા અનુસાર. મોટા ભાગના માણસો કાશી કે કેદાર કે બદ્રીનારાયણ કે હરિદ્વાર જાય છે ખરા, પણ હાલી એક એવા ન રહે ને, બિલકુલ વૃદ્ધ થઈ જાય પછી કેદાર ચડવા જાય. હવે હિમાલયમાં અત્યારે ચડવાનું 1400 કિલોમીટર. હવે એ કઈ રીતે બિચારો ચડે? પછી થાકી જાય, હેરાન થઈ જાય. માટે દેશકાળ અનુસાર પોતાનામાં શક્તિ હોય, શરીર સારું હોય એવા સમયમાં તીર્થ વ્રત વગેરે કરી આવું તો ખરેખર એને કામ થઈ જાય, ભગવાનની ભક્તિ થાય અને એને રાજીપો ભગવાનનો મળે. વ્રતો કરવા બને તો શરીર સ્વાસ્થ્ય બરાબર હોય તો કંઈક ને કંઈક વ્રત જીવનમાં કરવું. ઘણા વ્રતો છે, પછી ચાંદ્રાયણ વ્રત કરો, યા તો ધારણા પારણા કરો, કે પછી એકતાણું કરો, એકાદશી વ્રત કરો, હરિજયંતિ વ્રત કરો. પણ આ બધા ભગવાનને ઉદ્દેશીને કહેવાયેલા વ્રતો કરવા. હા, ઘણા વ્રતો કરે છે પણ કહેશો મેળ નહીં, એમ મેળ વગીને વ્રત કરે. શકરવાર ને ફલાણો વાર ને ફલાણું ફલાણું ઢીકળું નોકરું મેળ વગીનું કઈ વિધિ નહીં, કઈ શાસ્ત્રમાં માધ્યમ ન હોય, એમનામ ચીલા ચાલુ હેલ્યું આવતું એમનામ ભૂખ્યા રે, એમ નહીં. જેનું શાસ્ત્રમાં વર્ણન છે એવા વૈષ્ણવ વ્રતો કરો જેથી ભગવાનમાં પ્રીતિ થાય. અને વ્રત કરવા તે પણ વિધિ પુરસ્તર કરવા. વ્રતના અંગભૂત જાગરણ કરવાનું આવે તો એ જાગરણમાં ભગવાનના કથા કીર્તન વાર્તા ધ્યાન ભજન સત્સંગ દ્વારા જાગરણ કરવું જોઈએ. ઘણા જાગરણ કરે પણ જુગઠું રમે, જુગઠું હા કા ચોપાટ હોગઠાબાજી રમે. આજકાલ નવી રમતો આવી હશે તો એ પ્રમાણે એવું રમતા હશે. અને કાં તો આખી રાત દોડાદોડી કરે, એવી રીતના જાગરણ કરે. આ જાગરણ એને ઉજાગરો કહેવાય, ઉજાગરો. એમાંથી કશું ફળ મળે નહીં ભાઈ. કુર્વીત યથા શાસ્ત્રમ સ્વાધિકારાનુસારત, યથા શાસ્ત્ર પોતાના ધર્મને અનુસારે એમણે આ બધા વ્રતો ભગવાનને રાજી કરવા માટે કરવા. ભગવાન કહે છે, હવે એક સરસ વાત કરી, પુણ્ય દેશે પુણ્ય કાલે પુણ્ય પાત્રે વિશેષતઃ પુણ્યમ કુર્વીત યત્કિંચિત ભવેદ અક્ષયમેવ ચ. બહુ સરસ વાત કરી. એક તો જાણે પુણ્ય પાત્ર, પુણ્ય દેશ, પુણ્ય સમય, એ વખતે પવિત્ર વસ્તુનું જો દાન દેવામાં આવે તો એ જીવને અક્ષય ફળ આપનારું થાય છે. માણસના જીવનમાં ખરેખર પાત્ર મળવું બહુ મુશ્કેલ હોય છે, અને સારું પાત્ર મળે ત્યારે સમય જોઈ અને માણસે દાન કરવું જોઈએ. ભગવાન માતાને ઉદ્દેશીને કહે છે, માં આ દાન જીવાત્માને અક્ષયમ મેવ તદ ભવે, આ દાન અક્ષય થાય છે. કહેતા એ દાનમાંથી એને એવું ફળ મળે છે કે એમાંથી ક્યારેય પણ એ ફળ વાપરતા ખૂંટે નહીં, એને અક્ષય ફળ કહેવાય, જેનો ક્ષય ન થાય. એટલે પાત્ર મળે, પુણ્ય પવિત્ર દેશ હોય, પવિત્ર સમય હોય, ત્યારે ભગવાનના ભક્તે અવશ્ય યથાશક્તિ જરૂર દાન દેવું. સાથોસાથ વાત એ પણ કરી કે કુપાત્ર માણસને કદાપી દાન ન દેવું, ક્યારેય પણ નહીં. અને આ બાબતમાં દેવાનંદ સ્વામી અદભુત એક પદ રચના કરી છે.
વિવેકી નરને એમ વિચારી ચારી ને જોઈ
વિવેક બતાવ્યો કે કોઈ દિવસ કુપાત્ર માણસને તમે દાન ન દેશો ભાઈ. ઘણા માણસ દાન કરે છે પણ એને આ વિવેક જ નથી હોતો. દાન દેવામાં ઉદાર હોય, આપી દે તરત. પાછા એવું માને કે ભગવાને આપણને ઘણું આપ્યું છે, એને જાજુ ક્યાં દેવું છે, ખાલી રૂપિયો જ આપવો છે, રૂપિયો શું કરવા. કુપાત્ર માણસને એક નયો પણ શા માટે મત આપો. હું તો ઘણી વખત કહું છું કે બહુ પૈસા વધારે થયા હોય તો બાળી દો, પણ કુપાત્ર માણસને કોઈ દિવસ નયો પણ ના આપો. હા, તો કે એ તમારા જ પૈસે અધર્મ કરવાના હોય, તમારા જ પૈસે પાપ આચરવાના હોય, શા માટે તમે પૈસા બગાડો. એના કરતા બાળી દો ને તો પાપ તો ન થાય. મહાભારતના મોક્ષ ધર્મમાં આ વાત લખી છે કે જે માણસ કુપાત્રને દાન દે છે એને 100 વર્ષ સુધી વિષ્ઠા ખાવી પડે છે, આટલું પાપ લાગે છે કુપાત્રને દાન દેવાથી. માટે કુપાત્રને દાન કોઈ દિવસ રૂપિયાનું પણ નહીં આપો. અને સત્પાત્ર મળે હા તો તમારી તાકાત હોય એટલું આપી દો. હા, એમાંથી અનંત ઘણું થશે, અનંત ઘણું બહુ ફળ મળશે. પણ કાફી ક્રોધી લોભી લંપટ કુડા બોલા કાવે, અનધન વસ્ત્ર એને આપે તે શેકીને બી વાવે, ફળ કાંઈ ન મળે. શેકીને વાવેલું બી ઉગતું નથી કોઈ દિવસ ભાઈ, ક્યારે બી ન ઉગે. હવે કે છે ભગવાનના સંતને ભગવાનના ભક્તને દાન કરો, બહુ મોટો ફાયદો થશે. દેવાનંદ સ્વામી કે છે,
ઇન્દ્રિય પાંચ છઠ્ઠું મન જીતે તે હરિદાસ કહાવે, ઇન્દ્રિય પાંચ છઠ્ઠું મન જીતે તે હરિદાસ કહાવે, ઇન્દ્રિય પાંચ છઠ્ઠું મન જીતે તે હરિદાસ કહાવે, ઇન્દ્રિય પાંચ છઠ્ઠું મન જીતે તે હરિદાસ કહાવે. અરે વાલી વસુ એને આપે,
દાન દેવાથી તમને અનંત ગણું ફળ મળશે, અનંત ગણું. એવા ભગવાનના ભક્તો, એવા સંતો જે ભજન કરે છે, સતત ઈશ્વરનું ધ્યાન ભજન પરાયણ રહે છે, એવા સંતોના મુખમાં, એવા ભક્તોના મુખમાં તમારો આપેલો અનાજનો કણિકો જશે તો એ તમને લાખો ગણું ફળ આપશે. એવા ભક્તો સંતો તમારું વસ્ત્ર ઓઢે તો આખી દુનિયાને તમે વસ્ત્ર ઓઢાડ્યાનું ફળ મળે છે. ભગવાનના કોઈ પવિત્ર ભક્તને જમાડો તો તમે આખી દુનિયાને જમાડીનું ફળ પામો, એવી અદ્ભુત આ વાત છે. લખે છે,
ઓ દુર્બળ સુદામે આણી દીધા મુષ્ટિ તાંડુલ મેવા, દુર્બળ સુદામે આણી દીધા મુષ્ટિ તાંડુલ મેવા, દુર્બળ સુદામે આણી દીધા મુષ્ટિ તાંડુલ મેવા, કંચન મોલ કરા સુખકારી, કંચન મોલ કરા સુખકારી, કંચન મોલ કરા સુખકારી, સંત પુરુષની સેવા રે વિવેકી નર ને એમ વિચારી ને જોને વિવેકી નર ને
વાત બહુ સ્પષ્ટ કરી કે પરમાત્મા જેવું કોઈ અદભુત પાત્ર આ જગતમાં નથી. ભગવાનને તો તમે આખાય હોંપાઈ જાઓ, બધું સમર્પિત કરી નાખો. અને મહારાજે વચનામૃતમાં કીધું કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છું હોય તેને પોતાનું ધન ધામ કુટુંબ પરિવાર ઘર બાર બધું ભગવાનને, ભગવાનના ભક્તને અર્થે કરી રાખો, સમર્પણ કરી દો. એના જેવું કોઈ ઉત્તમ ફળ નથી. હા, કલ્યાણ ઈચ્છવું હોય એને આમ ભગવાને મધ્યના 62 ના વચનામૃતમાં અતિશય સ્પષ્ટતા કરી છે. ભગવાન ને ભગવાનના ભક્તને અર્થ કરી રાખો, બધું તમારું છે શું, એમનું જ છે, એમના માટે જ કામમાં આવવું જોઈએ. દાસ થઈને રહો, ભગવાન ને ભગવાનના ભક્તના દાસ થઈને ઘરમાં રહો. નોકરની માફક પર્વતભાઈ, દાદા, ખાચર આ બધા મોટા મોટા ભક્તો થયા, એમણે પોતાનું કશું રાખ્યું જ નહોતું. ઘર બાર માલ મિલકત ધન બુદ્ધિ સંપત્તિ શરીર બધું ભગવાન ને ભગવાનના ભક્તો માટે ઘસી માર્યું. એમનું જ છે, એમ અમે તો ખાલી ઉપભોગ કરીએ છીએ, નોકર છીએ અમે, તમને હાથી છીએ. પર્વતભાઈને ઘરે મહારાજ ગયા તો ભગવાનને માટે બધી વસ્તુ એમણે ખુલ્લી મૂકી દીધી. ઘર સાથે દરબારો હતા, એમના ઘોડાને ખવડાવવા માટે બાજરાના બધાય ઊંધવા એમના છૂટા મૂકી દીધા. પેલા લોકો જેમ તેમ વાપરવા માંડ્યા. મહારાજ એમને વઢે છે, તમારે ઘરે આવી રીતે ઘોડાને ઘાસ ખવડાવો છો, બાજરો આપો છો? જયારે પંક્તિ જમવા બેઠી ત્યારે પર્વતભાઈની કહેવાથી મરજીથી ભગવાને ઘી પીરશું તો ધાર ઊંચી જ ન લીધી. આ થાળીથી ઓલી થાળી એ ભગવાન ઘી પીરસતા જાય, પણ ધાર ઊંચી નહીં લેવાની, એટલે એટલું નીચે જાય. અને પોતાની વાંસરીમાં બધું રાબડું થયું તો પર્વતભાઈ નાચવા માંડ્યા. ભગવાન કહે છે કે પર્વતભાઈ, અમે આટલું બધું ઢોળ્યું બગાડ્યું, તમને કેમ કઈ થતું નથી? ત્યારે પર્વતભાઈ એમ કીધું તું, મહારાજ ઘરના ધણી આવે પછી અમારે મજૂરને શું, તમે માલિક છો આ બધી સંપત્તિના, તમને ફાવે એમ જમો ખાઓ ઢોળો બગાડો, તમારું તમારા સંતોનું ભક્તોનું આ બધું છે, મારું કાંઈ નથી. આ ભાવના જો પર્વતભાઈ જેવી આવે આપણામાં, બેડો પાર થઈ જાય, જાગી જાય, હરી ઈચ્છાથી કર્તવ્ય બધા પૂરા થઈ જાય. અને એટલે કીધું કે દુર્બળ સુદામાએ ખાલી એક ભગવાનને મુષ્ટિ તાંદુલ મેવા દીધા પૌવા, એના બદલામાં ભગવાને સોનાના મહેલ કરી આપ્યા. હું સુદામો ગયા તો ખબર ન પડી કે મારું ઝૂંપડું કઈ ગયું એમ. હા, એ અગાશીમાંથી ને બારીએથી અટારીએથી બૈરા છોકરા બોલાવવા માંડ્યા, બાપુજી અહીંયા. તો કે આ સોનાના મહેલમાં તમે ક્યાંથી ચડી ગયા? તો કે આપણા મહેલ છે આ, શું કહો છો? હા, થઈ ગયા ભગવાનની ઈચ્છા. કેટલી મોટી વાત છે આ, હે? બધાય કથામાં બધા ઇતિહાસમાં સુદામાની કથા લખાણી છે. સુદામાને તો એમ હતું કે મને ભગવાન કૃષ્ણે કંઈ ન આપ્યું એમ, અને માગીને પૌવા ખાતા હો, અને એ પૌવા ખાવાના બદલામાં સામે આટલું બધું આપ્યું છે. એ હરી દયાળુ છે, પણ એ હરિને દેવું હોય તો આપણને પછી બહુ ગમે નહીં હો. એક જણાને મેં કહ્યું હતું, મેં કીધું તમે બહુ રૂપિયા વાળા છો, ઠાકોરજીનો 10મો ભાગ કાઢો છો? તો કે મને કે અમારો 10મો ભાગ કેટલો થાય તમે જાણો? જાણતો નહીં. તો કે એટલો થાય, કેટલો થાય, ઝાઝો થાય? મને કે એટલા બધા થોડા દઈ દેવાય? મને કે ભગવાનને એટલા બધા થોડા દઈ દેવાય? મને કે કેટલા થાય, ઝાઝા થાય? મને કે પછી મને એમ થયું, કમાલ છે, કમાલ. મેં તને મોઢે કહ્યું ને, મારે બે ટેવ એવી પાછળથી કાંઈ નહીં, જય સ્વામિનારાયણ, ત્યાં ત્યાં કહી દેવાનું, એટલે લેતો જ જાય હરવાય. મેં કહ્યું કે તો ભગવાને તમને આટલું બધું આપ્યું, એમાં ઈશ્વરને એવો વિચાર ન થયો કે માથા વગેરેના આટલું બધું દેવાય? મને એમ કેમ? મેં કે તમને ઉપલ્યો માળો જ ક્યાં? પરમાત્માએ તમને આપતા એવું નથી વિચાર્યું કે આને આટલું બધું ન દેવાય એમ, અને તમે એમાંથી 10મો ભાગ આપવાને પણ એમ માનો છો કે એટલા બધું દઈ દેવાય એમ? હે, તમને આપ્યું એટલું બધું પાછું તો નથી દેવું, 10મો ભાગ તમને દેતા છાતીમાં દુખાવો થાય. ધન્યવાદ ને ઈશ્વરને. એક જગ્યાએ હું ગયો હતો, દવાખાનામાં સૂત્ર લખ્યું હતું. હા, એમાં એવું લખ્યું હતું કે તમે એવી ઉદારતા રાખો કે જેવી ઈશ્વરે તમારી સાથે રાખી છે. બરાબર, ભગવાને આપણી સાથે ઉદારતા રાખી હશે ત્યારે જ આપણને આટલા રૂપિયા આપ્યા હશે ને. ભગવાને કંજુસાઈ રાખી હોત તો આપણા ઘરમાં હોત શું? વિચાર કરો, ઈશ્વરે ઉદાર થઈને આપણા ઘરમાં સંપત્તિ ઠાલવી, અને એમાંથી થોડુંક દેવાનું થાય તે આપણને મેલેરિયા લાગવું પડે, હે? વગર મચ્છરે ને વગર ગંદકી, આ તો ચોમાસુ છે ને થાય એ તો વાત જુદી છે, વો તો એમના થાય અમથો અમથો શિયાળા. માટે ભગવાન જેવું કોઈ પાત્ર નથી. દાન દેવાની બાબત આવે તો એ પાછું વાળું જોયા વગર ભગવાનના ભક્ત દાન કરે. માતાને ભગવાન સમજાવે છે કે માં પુણ્ય દેશે પુણ્ય કાલે પુણ્ય પાત્રે વિશેષત પુણ્યમ કુર્વીત, વિશેષ કરીને પુણ્ય કરો, કારણ કે એનું ફળ અક્ષય થઈ જાય. અને બીજી બાબત અહીંયા સરસ મજાની ટાંકે છે, દ્રૌપદીએ નિજ ચીર વધેરી બાંધ્યો હરીને આખો અમુક ઘરમાં લોભી માણસ આવી જાય તો લાગટ લોભી આવે, ત્રણ ત્રણ પેઢી સુધી લોભ ના લસકા થઈ ગયા હોય, બાજરામાં ચોખામાં લસકા નથી જતા, એ લોભ ના લસકા, આખું લોભ નું જાળવું જોઈએ, બધી ડાયું લોભ ની, છોકરો લોભ્યો એ તેનો બાપો ઈંધી ચડિયાતો, એનું ઘરનું વળી ઈચ્છી ચડિયાતું, એ તેલમાં માઇક પડ્યું સૂંસી લેવાય, એટલું મસરું સૂંસી લેવી હોય, એટલે બધા એક ખરખા ભેગા થઈ ગયા, આપણને એમ થાય કે ધન્યવાદ છે, કથા કીધા જેવી ન હોય, અને એમાં કાંઈ નમળે ભાઈ, ઉદાર હે જનની જણતો ભક્ત જણે કા દાતા ને કા સુરવીર, નહી તો રહેજે વાંજણી, આ આપણા કવિઓ એવું કે છે, એમાં દાતાર નો નંબર લાગ્યો છે, આ જગતમાં ભામાશા જેવા કોઈ ભરવીર થયા હો, એને રાણા પ્રતાપ ને બેઠો કર્યો તો, હા નમણે આજ દિન બેહી ગયો તો, અને એને રૂપિયાનો ઢો કોથળો મળી ઠેલ્યો, લઈ તમ તારે આર્યા રૂપિયા મુજામાં, હવે ભામાશા કાઢવા ક્યાંથી, કંઈક કંઈક ભગવાન મોકલે જ થાય, મુશ્કેલી થાય નહીં, છૂટે નહીં ગાંઠે, દિલ્હીની બજારમાં એક ભિખારી મરી ગયો, ખબર પડી મ્યુનિસિપાલિટીને માણસો મોકલ્યા, હા ઓલા કે ઉપાડ્યો આને, ઉપાડી લીધો તે વજન બહુ લાગ્યું ઝબ્બામાં, એટલે પોલીસ વાળા કે તોડો તો શું છે, તો મલકોથી પરસુરણ નીકળ્યું 2 કિલો જેટલું, હા પોલીસે ન્યાય ન્યા 2-4 ખોટા મરદાન માર્યા, એ કે સાલા આટલા બધા પૈસા હતા દવાખાને ન મર્યો, હા મરી ગયો રોડ વચ્ચે ન છૂટે, હા મુશ્કેલી છે. એક પ્રસંગ છે કાઠિયાવાડની ધરતીનો, એક ઘરમાં સદગ્રસ્તના ઘરમાં ધણી ધણિયાની વાત શું કરતા હતા, વૃદ્ધ આધેડ વયના, કેમ કે મોટા દીકરાના વહુને તેડવા જવું છે, તો એમ કે આપણે શું કરશું એમ, તો કીધું કે આપણે નાના દીકરાને મોકલીએ એમ, પછી દીકરાને બોલાવ્યો અને કીધું કે બેટા તું ભાભીને તેડી આવીશ, તો કે સારું તેડી આવીશ, એ વખતમાં કંઈક બસ ભાડું થતું છે તો રૂપિયા આપ્યા 10 રૂપિયા, અને કીધું કે જા 10 રૂપિયા લઈને એ એના ભાઈની પત્નીને તેડવા માટે બારગામ જવા નીકળ્યો, બસ સ્ટેન્ડે આવ્યો, એમાં એક ભાઈ મળ્યા, નમણે આજ દિન બિચારો બેઠેલો, આની પાસે જઈને બેઠો એટલે ઉદાસ હતો, એટલે પૂછ્યું કે તું કેમ તમે ઉદાસ છો, કે કાંઈ નહીં, ઘણી માથાકૂટ કરી, તો એને વાત કરી કે એવું છે કે હું મારી બેનને તેડવા જવા માટે નીકળ્યો હતો, પણ હું અહીંયા આવ્યો એટલે અહીંથી મારે બસ બદલવાની હતી, એટલે અહીં મારું ખીચું કપાઈ ગયું, એટલે પૈસા નથી એમ, હા એટલે એને પૂછ્યું કે તમારે કેટલા રૂપિયા જોઈએ, તો કે મારે 20 રૂપિયા હોય ને તો હું અહીંથી પાછો નહીં વળતા મારી બેનને તેડીને પાછો પહોંચી જાઉં એમ, સારું. પછી આની પાસે 10 રૂપિયા હતા, એણે 10 રૂપિયા કે ભાઈ ને આપ્યા, એટલે ભાઈ આ 10 રૂપિયા મારી પાસે જાજા નથી, નહીતર હું તને આપત, 10 છે મારી પાસે, મારે મારી ભાભી ને તેડવા જવું છે, પણ હું પછી કાલ તેડી આવીશ, અત્યારે તો આ બસ મારી જતી રહેશે, પણ તું બેસી જા અને 10 નો કઈક થી મેળ કરી લેજે, લે આ 10 રૂપિયા 10 રૂપિયા એને આપી દીધા. અને પોતે ઘરે આવ્યો એટલે એની માએ પૂછ્યું, તો બેટા પાછો કેમ આવ્યો, બસ ચૂકી ગયો? તો કે ના ના. પછી માંડીને વાત કરી કે માં હું ત્યાં ગયો તો બસ સ્ટેન્ડે ભાઈ આવો દુખી હતો, તો પછી 10 રૂપિયા મેં એને આપી દીધા. મેં કીધું ભાભી ને પછી તેડી આવીશ ઘરે પૈસા. એની માં આ વાત સાંભળીને શોક કરવા માંડી કે દીકરા તે ભૂલ કરી, ભૂલ કરી, અને હવે જિંદગીમાં કોઈ દી બેટા આવી ભૂલ ન કરતો. તો માં શું ભૂલ થઈ? તો કે બેટા એને આપણે ઘરે ન લઈ આવે, એને તો 10 રૂપિયા આપ્યા ને હવે એ બિચારો 10 રૂપિયા કોની પાસે માગશે, તું ઘરે લાવ્યો હોત ને તો એને 20 રૂપિયા પૂરા કરી આપત, આપણે સુખે એની બહેનને તેડીને ઘરે લઈ જાય, આપણે પછી ભાભીને તેડી આવે. આ ઉદારતા હે એ માણસમાં હતી, તમે વિચાર કરો. ઘણી વખત આપણને એમ થાય કે ધરતી ઉપર માણસો છે, હો નથી એમ નથી, હોય છે, બહુ સમજવા જેવી બાબત છે. ઘણા માણસો ગરીબ હોય, ઝૂંપડામાં રહેતા હોય, પણ તમે ખાનદાની જોવો ને એમ થઈ જાય, આ હા ધન્યવાદ છે એવા ખાનદાન હોય. તો એટલે બહુ સમજવા જેવી બાબત છે, આ દુનિયામાં માણસો મોટા બંગલામાં રહેતા હોય, લાખો રૂપિયા હોય, પણ એના મન હોય ને, મન તમે જોવો ને તો ગાડીમાં બળી ગયેલા ઓઇલ જેવા હોય, અને કપડાં પહેર્યા હોય તમારા બગલાની પાંખ જેવા, અને કંઈ કંઈ કે ઝૂંપડામાં ગરીબ માણસો હોય, પણ એ ખાનદાની ઉદારતા તમે જોવો તો એમ થાય કે વાહ વાહ કેવું પડે. એક ભાઈ બજારમાં દાંતણ વેચતી હતી, સવારનો પોર હજી બોણી નહીં થઈ હોય કે ગમે તેમ, એમાં એક કાકા આવ્યા દાંતણ લેવા. ભાઈને કહે છે કે 50 પૈસાના દાંતણ આપો, એટલે દાંતણ લીધા. પછી કાકા કે મારી પાસે 10ની નોટ છે, તમારી પાસે છૂટા છે? એટલે પેલી બાઈ કે મારી પાસે નથી, કે નથી કે, તો કે ના હોય તો કે જોવો, તો કે નથી મારી પાસે, તો કે મારે તમને 50 પૈસા દેવાય એનું? તો કે કઈ નહીં, કાલ આપજો. તો કે ઠીક સારું, તો કે હું જોઉં આટલા ક્યાંયથી મળે. તો કે સારું જાઓ. એ કાકા દાંતણ લઈને ચાલતા છે, અને બીજે કઈ છૂટા કરાવવા જતા હતા. એ આમ આગળ ગયા હતા, બાઈ પોતાના પાસે પોટલી હતી, એ કાઢીને રૂપિયા ગણી ને છૂટા હતા ગણાય, એલા કાકા જોઈ ગયા એટલે પાછા આવ્યા. એ કે તું ના પાડે ને, મારી આગળ છૂટા નથી, છે તો ખરા. ત્યારે ભાઈ એમ કીધું કે કાકા માફ કરજો. કેમ? તો કે કાલ તમારા જેવા જ કાકા આવ્યા, એને 50 પૈસાના દાંતણ લીધા, અને પછી મને એમ કીધું કે મારી પાસે છૂટા નથી, તો હું પૈસા પછી આપી દઈશ, તો તમારી પાસે હોય તો આપો. એટલે મેં એને કીધું કે મારી પાસે છે, લાવો 10ની નોટ. પણ મેં એને એમ કીધું લાવો 10ની નોટ, મારી પાસે છૂટા છે, પણ એની પાસે હતી જ નહીં. પછી શરમાણા બહુ, એટલે આજે મને એમ થયું, હું તમને એમ કહું કે મારી પાસે છે છૂટા, ને તમે લાવો, અને તમારી પાસે ન હોય ને તમે ગોંઠા પડો. અમે ગરીબ માણા બીજું તો હું કરીએ એકી, પણ તમારો ધર્મ તો હાસવી કે અમે તમને ગોંઠા ન પાડીએ, એટલું અમારે થાય તો ઘણું ને કે. આમ બોલી ભાઈ, તારે આપણને એમ થાય કે આ ખાનદાની કેટલી છે, ભૂલમાં વધારે પૈસા આવી ગયા હોય તો પાછા દઈ આવે, અને આને ઘરે રૂપિયાની ટાઈમ ન હોય, પણ રૂપિયા 2 રૂપિયા કોકના વધારે આવી ગયા ને ગરીબ માણાના, તો કે ફાયવા ફાયવા, મારો બેટો ગણતા ભૂલ્યો, આવી ગયા આવી ગયા. આવા નીચ માણસો હાવ, અને કંગાલ કહેવાય, ભિખારી કહેવાય, અને આટા ન કહેવાય, કઈ માનવતા શું એનામાં, માણસાઈ શું? અને એક બીજી સરસ વાત કહું કે દીકરા કોના ઉદાર થાય ખબર છે? આવી માતા હોય ને કે બેટા તે ભૂલ કરી એને ઘરે કેમ ન લાવ્યો, અને ઘરે લાવ્યો હતો, આપણે ઘરેથી 20 રૂપિયા એને કરી દે તો એને બિચારાને 10 હારું કઈ ગોથા ખાવાનો પડે છે. એમ જે માતા પોતાના બાળકોને ઉપદેશ દેતી હોય એના દીકરા ઉદાર થાય ભામાશા જેવા. પણ અમુક ઘરમાં તો કેવું હોય, ઘરમાં કઈક વસ્તુ પદાર્થ લાવે, ડાળિયા કે પેંડા કે મમરા કઈ ભાગ લાવે, ઘરમાં ગ્રસ્ત લોકો મમ કે ને મમ, પછી છોકરાઓને વેચે, પછી છોકરા મોજીલા હોય એટલે ખીતામાં ભરીને બાર શેરીમાં રમવા જાય, પછી એકલા ના ખાયો ને, એના બધા મિત્રો હોય ને શેરીમાં એને બધાને બોલાવે, અહીંયા અહીંયા લે લે, એને બધાને ખવડાવે ને ખાય, મજા આવે છોકરાને, બધાને આપે થોડા થોડા ડાળિયા. હવે એની માં આ છોકરો બધાને આપતો હોય ને ભાળી જાય, એટલે ત્યાંથી ઘરમાંથી રી ભરી આવે, આમાંય તો પછી ઘરમાં લઈ જાય એના મમ્મી, પછી ઘરમાં લઈ જઈને પડખામ ચોટક્યો લે, કેમ આપ્યા એને બધાને, કેમ આપ્યા ડાળિયા એને, કેમ આપ્યા, એટલે છોકરો બિચારો રડવા માંડે, બીજા હાથમાં હોટી લે, હથેળી રાખે આમ, બોલે હથેળી રાખે, હાથમાં હોટી મારે, એક ગાય એક હાથે ચોટક્યો ફેર્યો હોય, કહેતી જાય, આપીશ હવે આપીશ આપીશ કોઈને, બોલે રોતો રોતો કહેતો જાય, નહીં દઉં કોઈને, કોઈથી કાંઈ નહીં દઉં, કાંઈ નહીં દઉં, પછી મૂકે. હવે કેવો ભડવીર થાય, કોઈ ઉદાર કેવો થાય, અને ઈ મોટો થાય ત્યારે આપણે એમની પાસે ફાળો લઈને જઈ, ઈ એની માના સંસ્કાર એને મળ્યા હોય, હું ફાળામ લખાવે કો, હોય થી કાંઈ નો લખાવે, હોય રાજ ને ખાવી દીધી હોય બિચારાને, હું કોઈ થી કાંઈ નહીં આપું કોઈને, ભાઈ સાહેબ મૂકી દો. એટલે આવી રીતે આ સંસારમાં બધું બનતું હોય છે. અહીંયા ભગવાન માતાને કહે છે કે માં પવિત્ર દેશમાં પવિત્ર કાળમાં પવિત્ર પાત્ર મળે તો દાન દેતા ગ્રસ્ત લોકોએ ચૂકવું નહીં, એને દાન દેવું. સુદામાની દ્રૌપદીની કથાઓ આવી, દ્રૌપદીજીએ વિચાર કર્યો નહીં, ભગવાન શ્રી કૃષ્ણ શેરડી જમતા હતા, એમાં હાથે શેરડીનો છોતો વાગી ગયો પ્રભુને, આંગળીએથી લોહી નીકળ્યું, હવે ભગવાનને પાટો બાંધવો હતો, 16108 પટરાણીયું હારા મારી હાડિયું પહેરીને આમથી આમ રખડે, ભગવાનને વાગ્યું લોહી નીકળે, પણ એકનું મગજ આલે નહીં, એકા બીજી કહેવા માંડી, ગ્રહોડામ પેલું મહતું પેલું પોતું લ્યાય, પેલું કાઢ નાખેલું કપડું ત્યાંથી લઈ આવી કે, એકઈ ને એ હુજ્યું નહીં કે મહોતાન પોતાન ગાભા ગોતવા જાઉં, એના કરતા જલ્દી કઈક ભગવાનને ઈલાજ થાય. દ્રૌપદીજી ત્યાં હતા તો તરત જ પોતાની સાડી ફાડી અને ભગવાનની આંગળીએ પાટો બાંધ્યો, નગર ઓલ્યું રખડી ચૂક્યું હતું ને એને બધું એ હાડીઓ પહેરી હતી, હા એકઈએ ન ફાડી ગો, દ્રૌપદીએ ફાડી. અને ત્યારે ભગવાને એમ કીધું હતું, બેન તમારે મારી પાસે લેણું થયું એમ. અને એટલે દેવાનંદ સ્વામી કહે છે કે દેવાનંદ કે ભરી સભામાં આપ્યા દીના નાથે, હું દ્રૌપદીએ ની જે ચીર વધેરી બાંધ્યું હરીને આથે, ભરી સભામાં 999 હાડ્યું ઠાકોરજી એમને પૂરી કરી દીધી, ભગવાન કોઈનું રાખતા નથી, એક લીરામાંથી આટલી હાડ્યું પ્રભુએ, પછી એના તાર ગણ્યા, પાટાના તાર 999 તાર થયા, મહારાજ કે એટલી હાડ્યું આપી, એક એક તાર એક એક હાડ્યું, બાજ બાજ ની નવી નવી ડિઝાઇન વાળી, પછી એક ખરખી નહી, મહાકિંમતી ઠાકોરજી આપી હતી, અદભુત કથા છે. માટે ભગવાન કે છે કે ઉદાર થવું, દાન દેવું. પરમાત્મા આગળ માતાને કે છે કે આદ્યસ્તુ કાર્ય દરમ્યમ દ્રઢમ શ્રી વિષ્ણુ મંદિરમ. સંસારમાં જે લોકો ખૂબ સુખી હોય, ભગવાને જેને ખૂબ ધન આપ્યું હોય, ધંધા પાણી ખૂબ સારા ચાલતા હોય, આવક સારી હોય, તો એવા ભગવદ્ ભક્તોએ રમ્યમ દ્રઢમ શ્રી વિષ્ણુ મંદિરમ કાર્ય, એણે સુંદર મજાનું રમ્ય મજબૂત એવું ભગવાનનું મંદિર બંધાવવું, અથવા તો મંદિર થતું હોય એમાં પોતે ઉદાર હાથે દાન કરવું. વૃત્તિદાને પૂજાયા પ્રવાહમ વર્તયે ધરે હે, મંદિર બાંધ્યા પછી મંદિરમાં તિથિઓ બંધાવી, થાળ બંધાવવા, ઠાકોરજીના વાઘા કરાવવા, એવી રીતે પૂજા પ્રવાહ બંધાવો, જેથી કરીને વર્ષોના વર્ષો ઠાકોરજીની પૂજામાં થાળમાં કોઈ દિવસ તાણ ન પડે, દીવો બત્તી ઘીમાં દિવેટમાં, એવી રીતે એને પૂજા પ્રવાહ શરૂ કરવા. ધનવાનોને ખાસ આજ્ઞા છે, આ ધનવાન ગ્રહસ્થોના ધર્મ આવે છે, એને આઢ્ય ધર્મ કહેવામાં આવે છે. અહિંસાન વૈષ્ણવાન યજ્ઞાન કુરિયાત પ્રચુર દક્ષિણાન, અને કહે છે કે અહિંસા જેમાં હિંસા ન હોય એવા વૈષ્ણવ યજ્ઞો એમણે હંમેશા કરવા, અને યજ્ઞ નિમિત્તે એમણે ખૂબ દાન દક્ષિણાઓ આપી, વાવ કરાવી, કૂવા તળાવ વગેરે કરાવવું, લોકો ઉપયોગી કામ એમણે કરવા, ગરીબ માણસો માટે હોસ્પિટલો બંધાવવી, યા તો જો લોકોને ભણવા માટે સ્કૂલો ગુરુકુળો બંધાવે, જીવાત્માઓના ઉપયોગમાં આવે એવી રીતના કામ પૈસાવાળા હોય હંમેશા એને માટે કરવા, ગાયો માટે ગરીબો માટે જેટલું વપરાય એટલું વાપરો. હા, અને એ જ આપણી સાથે આવવાનું છે, પડ્યું રહેવાનું છે, નહીંતર બધું ભલભલાના રજવાડા પડ્યા રહ્યા. સિકંદર મરી ગયો, એ કહેતો ગયો મારા હાથ ફાંટડી બારા રાખજો, સમાજને મારે બતાવવું છે કે હું મારી હારે કાંઈ નથી લઈ જતો, અઢળક સંપત્તિ હતી, એમ માણસ મરી જાય તેની સાથે કાંઈ જાતું નથી, માટે આવી રીતના કામ એમણે કરવા એમ ભગવાન માને ઉદ્દેશીને કહે છે. ધનવાન હોય કંઈ કૂવો કરાવો, કંઈ તળાવ કરાવવું, કંઈ વાવ બંધાવી, કંઈ હોસ્પિટલ બંધાવી, કંઈ સ્કૂલ બંધાવી,
કંઈ ગરીબોને ચિકિત્સા આપવી, ગમે તે લોકો ઉપયોગી કામ એમણે કરતા રહેવા. વળી ભગવાન કે છે પ્રચુરાજ્ય શીતેર ભોજ્ય સાધુન વિપ્રાંત તરપે, વળી
પ્રચુરાજ્ય ખૂબ ઘી ખાંડ થી સારા યુક્ત એવા ભોજનો દ્વારા બ્રાહ્મણોને અને સંતોને એમણે જમાડવા. નાવમાન્યેત તાન પાપી સસુ નિષ્કપટો ભવેત, અને ક્યારેય પણ બ્રાહ્મણો અને સંતોને તિરસ્કાર ન કરવો, એમનો અભાવ ન લેવો, એમનો અપમાન ન કરવું, અને સાધુ પુરુષોની આગળ હંમેશાને માટે નિષ્કપટ રહેવું. સંતો આગળ કોઈ દિવસ ખોટું ન બોલો, કપટ ન કરો, જેવા હોય ખોટું બોલ્યો, અને અમને તો આ ખબર છે જ, નહીતર પછી ન ખબર હોય તો ન કહેવાય, ગપા મારી જાય, હાવ હા ફરાર થઈ જાય. માટે કોઈ દિવસ સાધુ આગળ ખોટું ન બોલવું, ખોટું બોલવું હોય તો ઘરે બોલવું, ઘરે કોણ ના પડે, છોકરા આગળ બહેરા આગળ ક્યાં ન બોલે, અમારી આગળ બોલે. કોઈ દિવસ સાધુ આગળ ખોટું ન બોલો, સત્સુ નિષ્કપટો ભવે, સાધુ પુરુષો આગળ નિષ્કપટ રહો, હોય એવા રહો. અને ઘણા માણસોને ટેવ એવી હોય કે અમારી પાસે આવે એટલે એના વખાણ જ શરૂ કરજો તરત, હું આમ ને હું આમ હું આમ, આપણે એટલું આપ્યું ને આપણે આમ ને આપણે આમ, કોઈ દી એમ ન કે મેં એટલા કાળા કર્યા સ્વામી, અહીંયા એટલું સોર્યું, અહીંયા એટલું ખાધું, અહીંયા એટલું બગાડ્યું, આટલા ભૂંડાઘાટ કરેલા, મેં આટલા પાપ કરેલા, એવું ના બોલ્યો. પ્રયત્ન એવા જ કર્યા કરે કે હું સ્વામીની આગળ મહાન બની જાઉં, મોટો બની જાઉં, અને એના હૃદયની તમે અંદર જુઓ ને, હૃદયમાં જરાક ઊંડું જોઈ લો ને, તો તમને એમાંથી એવું દેખાય કે એ એવા સંકલ્પો સાથે પધાર્યા છે કે સ્વામી મને મહાન માને, મોટો માને, કાંઈક મને માને એમ, બરોબર કે આ છે એમ કાંઈક. જરાય એને નિર્માની થવું કે નાનું થવું કે દીન થવું કે આધીન થવું કાંઈ નહીં. અને એમના મુભા વાહડા જે માલ્યા આવતા, તારે આપણને એમ થાય કે આને સત્સંગ કરે એમ નથી ભાઈ, આમાં નિષ્કપટ થવાની વાત ક્યાં આવી. ભગવાન કહે છે કે માં સાધુ આગળ હંમેશા નિષ્કપટ રહો, અને ક્યારેય એમનું અપમાન ન કરો. નાતિ લોભી નાતિ કામી નાતિ ક્રોધી નમસ્સરી નાતિ માની ભવેત પાપી દયામ કુરવે દેહિશુ. ભગવાન કહે છે કે માં ગ્રહસ્થ પુરુષોએ અતિ લોભી ન થવું, બહુ સરસ વિવેક બતાવે છે. અતિ લોભી ન થવું અર્થાત એમણે પોતાના કુટુંબ પરિવારનું ભરણ પોષણ થાય એટલો લોભ તો રાખવો, કારણ કે લોભ બંધનકારી નથી. ઘર બહાર ચાલે, સંબંધીઓનું ભરણ પોષણ થાય એટલો લોભ સંસારીને આવશ્યક છે. અતિ લોભી ન થવું, અતિ લોભી એટલે, અતિ લોભી એટલે કે શસ્ત્રાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરી જાય અને બીજાને પીડા થઈ જાય, પોતે પૈસા રળવામાં બીજાને પીડા થઈ જાય, સાચું ખોટું થઈ જાય, અધર્મ થઈ જાય, પૈસા માટે, પૈસા માટે ખોટું બોલાય, કોઈને છેતરાય, આ અતિ લોભ કહેવાય. પણ કુટુંબ પોષણ થાય એટલો પૈસો પ્રાપ્ત કરવો એ દરેક ગ્રહસ્થની ફરજ છે, માટે ગ્રહસ્થોએ એટલો લોભ જરૂરી, પણ અતિ લોભી ન થવું. ના અતિ કામી, ગ્રહસ્થએ અતિ કામી ન થવું, કારણ અતિ કામમાં ગ્રહસ્થને ભયંકર પીડા થાય છે, માટે ગ્રહસ્થો એ પુત્રોત્પત્તિ પૂરતો મર્યાદિત કામ છે એ બંધનકારી નથી, અથવા શાસ્ત્રની નિયમ મર્યાદામાં રહીને એમણે વિષય સ્વીકારવા એ શાસ્ત્રની આજ્ઞાથી સ્વીકાર્યા ગણાય છે, અને એવી રીતે જો રહે તો એને બંધન નથી. પણ અતિ મર્યાદાનું ઉલ્લંઘન કરી અને જે ગ્રહસ્થ વિષય સ્વીકારે છે એ અતિકામી છે, તો ગ્રહસ્થ એ અતિકામી ન થવું. નાતિ ક્રોધી, ગ્રહસ્થ એ અતિ ક્રોધ ન કરવો. હા, સ્વધર્મમાં રહેવાય કેટલો ક્રોધ ઉપયોગી. અથવા તો કોઈ સંબંધીજનો હોય, અધર્મ કરતા હોય, છોકરા હોય કે સંબંધી ઘરના સગાવાલા હોય, એ લોકો ગમે તેવું વર્તન કરતા હોય, ગમે તે રખડતા હોય, તો એમને નિયમનમાં કરવા માટે ગ્રહસ્થ થોડો ઘણો ક્રોધ કરે તો એ એને બાધ માટે નથી, એમ એને વર્તાવવા માટે સદમાર્ગે. પણ અતિ ક્રોધી ન થવું કે જે ક્રોધે કરીને એમને અપરાધ થઈ જાય જીવનું. ઠીક સમજી શકાય એ બાબત છે કે દીકરો નિશાળે ન જતો હોય, સ્કૂલે ન જતો હોય, તો એને એકાદી લપડાક નાખી દે તો સામાન્ય એને કહેવું પડે ભણવા ન જાય તો. હા, છોકરો બીડી પીવે તો એને મુકાવવા માટે એને કંઈક દંડ દેવો જોઈએ, ક્રોધ કરવો જોઈએ. એમના સંસ્કાર માટે, એમના જીવનની ઉર્ધ્વગતિ માટે, સંસ્કારમાં રહેવા માટે. મંદિર ન જતો હોય તો એને ખાવા ન આપવું. કાયદો, ઘણા સદગ્રસ્તના ઘરે કાયદો છે, છોકરો મંદિર ન જાય તો એને સાંજે વાળું નહીં આપવાનું, કાયદો, જમવા નહીં દેવાનું, મંદિર જાય પછી જ જમવા દેવાનું. કોઈ બી આખા ઘરમાં કાયદો, મંદિર ન ગયો એને ખાવા નહીં દેવાનું, ધણી હોય, બૈરું હોય, છોકરા હોય, ગમે તે હોય, મળે જ નહીં. આવી રીતે કડકાય રાખે, ક્રોધ રાખે તો એ એને ઉપયોગી છે. નમત્સરી, એક વાત બહુ સમજવાની છે, અતિ લોભ ન રાખવો, અતિ ક્રોધ ન કરવો, અતિ કામ ન રાખવો, પણ નમત્સરી કે મત્સર તો જરાય ન રાખવો, અતિ નહીં. ઓમાં તો થોડું થોડું રાખવું એમ કીધું, પણ આમાં તો જરાય નહીં. મત્સર એટલે બીજાના ઉત્કર્ષને સહન ન કરી શકાય તે મત્સર કે પરોપકર્ષ, અસહન, અસહનશીલ, બીજાનું ભલું થાય અને જોઈ ન શકાય એ મત્સર કહેવાય. માટે મત્સર તો ક્યારેય કોઈ સંસારીએ રાખવો નહીં. અર્થાત તો કોકનું ભલું થતું હોય તો એને જોઈને ખૂબ સુખી થવું, ભાવ હારું ભગવાન, એનું ભલું થાય જો, ખૂબ થાય જો, એમાં દુઃખી ન થવું. પણ એ સ્વભાવ બહુ કઠણ છે. બીજાનું ભલું થતું જોઈને આપણે રાજી રહેવું એ કામ બહુ કઠણ છે. નાતિમાની ભવેત કાપી દ્વયામ કરવી દેહીશું, અતિ સંસારીઓએ માન ન રાખવું, પણ પોતાના વર્ણાશ્રમો ઉચિત ધર્મ પાલન માટે માન રાખવું જરૂરી છે. હે, આપણને કોઈ ગમે તેમ કહી જાય ને ગમે તેમ આપણું લઈ જાય ને એ બરોબર નહીં એમ, એટલે એટલું માન આવશ્યક છે. પણ અતિ માની ન થવું કે જે માને કરીને બીજાનું અપમાન થઈ જાય, હું જ્ઞાની છું, મહાન છું, મોટો છું એવું માનવાથી બીજાને નમાય નહીં, બીજાને કાંઈ દીન થઈને વચન બોલાય નહીં, અને આપણે બીજાનો તિરસ્કાર થઈ જાય, અપમાન થઈ જાય, અવગણના થઈ જાય, દ્રોહ થઈ જાય, એવું માન કદાપી નહીં રાખવું. પણ પોતાના ધર્મ નિયમનું પાલન થાય, પોતાની મર્યાદાઓ સચવાય, પોતાના વર્ણાશ્રમ પ્રમાણે પોતે જીવી શકાય એટલું માન તો દરેક ગ્રહસ્થએ રાખવું જરૂરી છે. આસન સંબંધ હિના વિધવા સ્ત્રી રણાપદી ન સ્પૃશેદ બુદ્ધિપૂર્વમ તુ ગ્રહસ્થોપી કદાચન. હવે ભગવાન કહે છે કે અમારે ગ્રહસ્થ ભક્તો જે છે એમણે નજીક સંબંધ સિવાયની, એટલે દૂર દૂર સંબંધીની થતી હોય અથવા સંબંધી ન હોય એવી વિધવા નારીનો ક્યારેય પણ બુદ્ધિપૂર્વક આપતકાળ પડ્યા વિના સ્પર્શ નહીં કરવો, કોઈ પણ ગ્રસ્ત કદાપી વિધવા નારીનો. સ્વસ્ય માત્રા ભગિન્યાપી દુહિત્રાવા કદાચન નૈવતિષ્ઠ ગ્રહસ્થાને ગૃહી ચાબદ મંદરા. ભગવાન કહે છે કે માં, ગ્રહસ્થએ ક્યારેય પણ પોતાની માતા, બેન અને દીકરીની સાથે એકાંતમાં ક્યારેય વાસ નહીં કરવો, કદાપી નહીં. કારણ કે એકાંત છે એ કામનો બાપ છે, એટલે એને કદાચ ખરાબ સંકલ્પના ઝપાટામાં કામ લઈ લે, માટે ક્યારેય નહીં રહેવું. નૈવતિષ્ઠે ગ્રહસ્થાને ગૃહી ચાપદ મંત્ર. આપતકાળ પડ્યો હોય તો એકાંતમાં કદાચ રહેવું પડે તો વાંધો નથી. તીર્થા દાવ આત્મનો ઘાત આત્મનચ્ચ પરસ્યવા મુક્ત એપી ન કુર્વીત ધર્મ નિષ્ઠ સદા ભવેત. અને ક્યારેય પણ તીર્થની અંદર પણ આત્મઘાત ન કરવો, પોતાનો અને પારકો ક્યારેય ઘાત ન કરવો, અને મુક્તિને માટે પણ ક્યારેય ધર્મનિષ્ઠ એવો ગ્રહસ્થ આત્મઘાત ન કરે કે અહીંયા મરી જાય તો મોક્ષ મળે, આ ધરામ પડીને ડૂબી જઈએ તો કલ્યાણ થાય, અહીં કાશીમ કરવટ લઈ લઈએ તો કલ્યાણ થઈ જાય, અહીં ભેરવ જપ ખાઈ તો કલ્યાણ થઈ જાય, શાસ્ત્રોક્ત હિંસાનો પણ નિષેધ છે. શાસ્ત્રમાં લખ્યું છે કે અમુક જગ્યાએ મરો તમને મનવાંછિત જન્મ મળે, તમે ઈચ્છો એ તમને મળે બીજા જન્મમાં. તોય ભગવાન કહે છે કે મોંઘો માનવ દેહ મળ્યો છે એ ક્યારેય પણ તમે પાડી ન દેશો, કદાપિ ન મરો. મોત આવ્યા પહેલા જે ભોગવવું પડે એ ભોગવી લો, કદાચ દુઃખ આવે રોગ આવે સહન કરી લો, મરીશો તો નહીં જ, કારણ કે મરવાથી કોઈનું દુઃખ જતું રહેતું નથી. જે ભોગવાનું હોય એ પછી બીજા જન્મમાં ગમે ત્યારે ગમે ત્યાં ભોગવવું જ પડે, માટે આત્મઘાત તો કદાપી ન કરો. સ્ત્રીભી સભર્તુકા ભીષ્ચ દેવવત સ્વપતિ સદા સેવ્ય પતિવ્રતા ધર્મે સ્થિતવા સંતજ્ય ચાપલામ. હવે બહેનોના ધર્મ આવે છે કે સધવા સ્ત્રીઓ કે જેનો પતિ જીવતો છે એવી જે પત્નીઓ છે એમણે પોતાના પતિને દેવની માફક માનવો, અને પતિવ્રતા ધર્મમાં એમણે સ્થિર રહેવું, અને સ્ત્રીઓએ ચંચળતાનો ત્યાગ કરવો, કારણ કે સ્ત્રીઓને માટે ચંચળતા અતિશય અશોભાસ્પદ છે. વિધવા ભિષ્ટ નારી ભી પતિબુદ્ધ્યા રમાપતિ સેવનીય સ્વદેહશ્ચ કર્ષનીય વ્રતાદિભી. હવે વિધવા નારીના ધર્મ કહે છે કે વિધવા નારીઓએ હંમેશા ભગવાનને મારા પતિ છે એમ માનીને સેવવા, પરમાત્માને વિશે પતિબુદ્ધિ કરવી, ભગવાનને ધણી માની અને એમની ભાવથી સેવા કરવી, અને સ્વદેહ કર્ષનીય વ્રતાદિભી, અને વ્રત તપ કરીને પોતાના શરીરને એમણે કૃશ કરી નાખવું, જરા શરીરને પુષ્ટ થવા ન દેવું. નૈક્ષેત ન સ્પૃશેત ક્વાપી સ્વસંબંધી જનેતરમ. અને તે વિધવા નારી કોઈ દિવસ પોતાના સંબંધી ન હોય એવા માણસને નિરખીને જોવે નહીં, અને સંબંધી ન હોય એવા માણસોનો સ્પર્શ પણ ન કરે, વિધવા નર માત્રનો ત્યાગ રાખે. જેમ સાધુ સંતો સ્ત્રીઓનો ત્યાગ રાખે છે તેવી જ રીતે વિધવા નારીઓએ પરપુરુષાદિકનો ત્યાગ રાખવો. પિતરા પુત્રાદિના વાપી વિધવા તું રહસ્થલે આપદકાલમ વિના નૈવ સહતિષ્ઠ કદાચન. વિધવા નારી પોતાના પિતા સાથે કે પુત્ર સાથે પણ એકાંત સ્થળમાં ક્યારેય રહે નહીં. હા, આપતકાળ હોય તો દોષ નથી, બાકી એમણે એકાંતમાં ક્યારેય ન રહેવું, કારણ કે એકાંતમાં રહેતા ક્યારેક કપાળે કાળા લીટાનો સંભવ ખરો. તૃતીય આયુષ્યો ભાગે ગ્રહસ્થો વનમાં વિવેશ. અને આયુષ્યના ત્રીજા ભાગમાં ગ્રહસ્થ વનમાં જાય. જો પત્ની દાયી હોય, કહ્યામાં હોય, સુશીલ સ્વભાવની હોય તો પત્નીને સાથે લઈને ગ્રહસ્થ ત્રીજી આયુષ્યમાં વનમાં જાય, વાનપ્રસ્થ થાય. આવી આપણી વૈદિક પ્રથા છે, મર્યાદા છે. તત્ર ગ્રીષ્મે પંચતપા ઉદવાસ શૈશિરે. વનમાં જઈને ઉનાળામાં એ પંચાંગની તાપે, ચાર બાજુ ચાર તાપ કરે, માથે સૂર્યનો તાપ, વચ્ચે બેસે એવી રીતે તપ કરે, અને શિયાળામાં ગળાડૂબ પાણીમાં ઊભો રહે, હા એવું તપ કરે, અને ચોમાસામાં વરસાદની ધારાઓ સહન કરે. આમ ભગવાન પરાયણ થઈ અને છેલ્લી અવસ્થામાં તપ કરે. વન્ય રેવા અગ્નિહોત્રાદિ કુર્યા ધાન્ય ફલાદિભી અગ્નિર્થમ ચ કુટુંબ કુર્યા સ્વયં તું બહિરાવશે. વળી વનમાં થયેલા એવા પદાર્થો વડે કરીને અગ્નિહોત્રાદિ કર્મ કરે, ધાન્ય ફલ વગેરે વડે કરીને, અને અગ્નિ રાખવા માટે પર્ણકુટી બનાવે, અને પોતે તો બહાર જ વસે, ઓટલા ઉપર જ, પર્ણકુટીમાં પોતે ન રહે. અકૃષ્ટ પચ્ચેર અન્નાદિયર જીવે. અને આપોઆપ ઉગેલા એવા જે અન્નાદિક નિમાર સામો વગેરે જે ખડધાન્ય ઋષિધાન્ય તેને ખાઈને પોતાનું જીવન વ્યતીત કરે, પરંતુ આ ચોખા દાળ વગેરે જે ખેડ કરીને પકવેલા અનાજો ન ખાય. યથાશક્તિ વને સ્થિતવા તત સંન્યાસમાં શ્રેત. યથા યોગ્ય આવી રીતે વનમાં રહીને ત્રીજી અવસ્થામાં પોતે તપશ્ચર્યા કરે, અને ત્યાર પછી ચોથી અવસ્થામાં પોતે સંન્યાસી થાય. કંથામ એકામ ચ કોપી ન દ્વે. સંન્યાસી થાય ત્યારે એક કંથા રાખે, બે કોપીન રાખે, આચ્છાદન વસ્ત્ર રાખે બે, અને દંડ રાખે વાંસડાનો, કમંડળું એક રાખે, અષ્ટાક્ષર મંત્ર નમો નારાયણાયનો જપ કરે હતી, અને અખંડ ભગવાનની ભક્તિ જ કરે, અને જ્ઞાન વિજ્ઞાન સંયુક્ત રહે. આત્માનું અને પરમાત્માનું, જ્ઞાન અને વિજ્ઞાન, સામાન્ય અને જ્ઞાન કહેવાય, અને સાક્ષાત અને વિજ્ઞાન કહેવાય. આત્મા પરમાત્માના જ્ઞાનમાંથી વિજ્ઞાનની કક્ષાએ પહોંચે, અખંડ પ્રભુ પરાયણ રહે સંન્યાસી. વર્ષાકાલમ વિનયકત્ર ન વસેત સત્વનાપદી. અને વર્ષાકાળ સિવાય કોઈ જગ્યાએ એક જગ્યાએ ન રહે, ચાતુર્માસમાં એક જગ્યાએ રહેવાની છૂટ, અને પછી એમને હંમેશા ફર્યા કરવાનું. સૂચિ વિપ્ર ગૃહે ભૈક્ષમ કુરિયાન નિત્યમ સકૃન મિતમ. પવિત્ર એવા ગ્રસ્ત અને ઘરે સંન્યાસી ભિક્ષા માંગવા જાય, અગ્નિને અડે નહીં એના ધર્મમાં એવું. અને તે પણ ભિક્ષા મિતમ, અડધી જ ભિક્ષા માંગવી ખાવાથી, અડધું ખાવું. એકાદશ્યાદિની હરેરવર્તાની વિધિનાચરે, એકાદશી વગેરે ભગવાનના વ્રતો વિધિ પ્રમાણે કરવા. યથાયોગ્ય અષ્ટ પ્રકારે સ્ત્રીના ત્યાગ લક્ષણવાળું બ્રહ્મચર્ય પાળે, હંમેશા મનને અને ઇન્દ્રિયોને જીતીને જીવે, આવી રીતે સંન્યાસીના ધર્મ ભગવાન માતાને કહે છે. અને પછી ભગવાન એમ કે છે, પરંતુ માં વાનપ્રસ્થ સંન્યાસો નિષિદ્ધ ભવત કલૌ. કલયુગમાં વાનપ્રસ્થ અને સંન્યાસનો નિષેધ છે. અતો વિરક્ત વર્ણી વા ગૃહિત તાઈવરિણી કોપી ચ વાસુદેવી મહાદીક્ષા ગૃહિત્વા વૈષ્ણવ ભવે સ્વાશ્રમસ્થો બ્રહ્મચર્યમ પાલયન સ હરિમ ભજે. કલયુગમાં વાનપ્રસ્થ અને સંન્યાસનો નિષિદ્ધ હોવાને કારણે જો વૈરાગ્ય થાય તો બ્રહ્મચારી થાય, ક્યાં તો તૈવરણી ક્રમ વર્ણ ત્રણ વર્ણવાળો માણસ ગ્રસ્ત આશ્રમમાં રહી વાસુદેવી દીક્ષા લઈ અને પરમાત્માનું ભજન કરે, પોતાના આશ્રમમાં રહ્યો થકો. અને અથવા તો ગ્રસ્ત આશ્રમનો ત્યાગ કરી અને સાધુના મંડળમાં જઈ સાધુ સ્વભાવનો થઈ અને પરમાત્માની ભક્તિ કરે. જેમ જડ ભરત બધું છોડી અને તપ કરવા જતા રહ્યા હતા, એમ સંતોના મંડળમાં જઈ અને ભગવાનની ભક્તિ કરે, સાધુ થાય. આવી રીતે આ બધા ધર્મો ભગવાન કહે છે. આવી રીતે સંત થઈને ઈશ્વર ભજે, અને એ સંતના ધર્મો અહીંયા ભગવાન બતાવે છે કે નેક્ષેત અને પુરુષેત બુદ્ધ્યા કાષ્ટજામ પિયોષિતામ. સંત થયા પછી એમને સ્ત્રીઓનો વિશેષ તહ ત્યાગ રાખવો, એમણે સ્ત્રીઓને બુદ્ધિપૂર્વક જોવી નહીં, બુદ્ધિપૂર્વક ન નિરખે અને એનો સ્પર્શ ન કરે જાણી જોઈને, અને કાષ્ટની પૂતળીને પણ સંતો અડે નહીં, સોના વગેરેનો ત્યાગ રાખે, ધનનો ત્યાગ રાખે જો પોતાના હિતની ઈચ્છા રાખતા હોય તો. સ્ત્રી સ્ત્રૈણ સંગ એકો હિ મુક્ત નામ અપી બંધકૃત. સ્ત્રી અને સ્ત્રૈણ પુરુષ એ ભયંકર બંધનકારી છે, માટે સંતો એમનાથી સદાય છેટા રહે. મુક્તોને પણ સ્ત્રીઓ અને સ્ત્રૈણ પુરુષો બાંધી દે છે, તો મુમુક્ષુને બાંધે તત્ર કિમો, એમાં કહેવાનું શું હોય, માટે એમનાથી એમણે સદાય દૂર રહેવું. હરિમ એકમ વિના અસ્તિ તિ સર્વથા તમ પરિત્યજે. એક ભગવાન નારાયણ વિના બીજા બધાયનો એમણે હૃદયથી ત્યાગ રાખો. જ્ઞાનમ ભક્તિ તપો યોગ ત્યાગ સશાસ્ત્ર ચિંતનમ. એમણે શું કરવું, તો કે જ્ઞાન પરાયણ રહેવું, ભક્તિ પરાયણ રહેવું, તપ પરાયણ રહેવું, યોગ સાધના પરાયણ રહેવું, ત્યાગ પરાયણ રહેવું, સશાસ્ત્રના ચિંતન પરાયણ રહેવું ઇત્યાદિ એને આ સતત રહેવું. પણ જો સ્ત્રીનો પ્રસંગ કરે તો એનું જ્ઞાન તપ ભક્તિ યોગ ત્યાગ શાસ્ત્ર ઈશ્વર ચિંતન આત્મનિષ્ઠા વગેરે તમામ ગુણા વ્યર્થા ભવંતિ. સ્ત્રીનો પ્રસંગ કરનાર ત્યાગીના બધા જ ગુણો વ્યર્થ થઈ જાય છે, એ ત્યાગી ઉડી ગયેલા ગોળા જેવો થઈ જાય છે. કૃષ્ણાયભ્ય ઈવ સ્ત્રીભ્યો મુમુક્ષુર્ભિભ્યાત તતઃ. માટે જો મોક્ષની ઈચ્છા હોય, ભગવત દર્શનની ભગવત પ્રાપ્તિની ઈચ્છા હોય, તો કાળી નાગણીથી જેમ લોકો બીવે છે એમ ત્યાગીઓ સ્ત્રીઓથી ડરો. સમાધિ નિષ્ઠામ પ્રાપ્તો પી પુંસામ તથા દૂર તસ્યજેત. સમાધિ નિષ્ઠાને પામેલી એવી સ્ત્રી હોય અથવા પોતે સમાધિ નિષ્ઠાને પામેલો હોય તોય પણ સ્ત્રીઓથી દૂર રહે. દૂર તસ્યજેત, દૂરથી તજો, આ ભયંકર બાબત છે. અને એટલા માટે ભગવાને આટલું બધું વજન આપ્યું છે, કારણ કે એને માટે બંધન જ કરે, કદાપી મુક્તિનું દ્વાર નથી. કામમ લોભમ ક્રુધમ માનમ ગ્રામ્ય સ્નેહ રસેષણામ દ્વારાંગ્યેવ સડેતાની નિર્યશ સંત્યજેત. 75મો શ્લોક થોડોક વિસ્તારથી સમજવા જેવો છે ભક્તો. અત્યારની કથાનો સમય અહીંયા પૂરો થાય છે. આવતીકાલે સહજાનંદ સ્વામી મહારાજ.